भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तपक्रिया फलम सहजानंद गुरु भजे सदा सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। वाला भक्तों, महाराज एवं कहूं के अमरा स्वरूप में ते अखंड वृत्ति राखो। आटलूज तमे करो। तमारा पासे थी मारे आटलीज अपेक्षा छे। हा, तमे लोको जे समझीन बैठा हो ते, पण प्रभु एवू कहे छे के मारे तो तमारू मन मारा मा अखंड डूबाड़ी राखवू छे। मारी दिव्य अलौकिक मूर्ति नो महास्वाद महा आनंद परम शांति मुकीने तमारू मन लोभ मा काम मा क्रोधमा मानमा ईर्ष्यामा रूपमा स्पर्शमा गंधमा शब्दमा राग द्वेषमा फसाय दुखी थाय पीड़ाय बळे एवं हूँ इच्छतो नथी। मारी दिव्य अलौकिक मूर्ति में तमारू मन सदाय तमे प्रेम थी ओतप्रोत राखो। आवो सर्वावतारी भगवान श्री हरिनो सदाय आग्रह रह्यो, पण आपणुं मन भगवान में रहेतुं नथी। आपणने सत्संग थयो छे, पण आपणा मन ने सत्संग थयो नथी। आपणने एवुं लागे छे कि भगवान में सुख बहु छे, પણ આપણા મનને એવું સહેજે નથી મનાતું, એને તો બીજે જ સુખ મનાય છે। માટે પોતાના મનને સત્સંગી કરવું પડશે। એક સવાલ પૂછો કે મન તો માયામાંથી થયું છે, માટે એમાં તો સારું શું હોય? ત્યારે ઉત્તર કર્યો કે એવું માનવું નહીં કે મન હોય એટલે બસ ખરાબ જ હોય। નારદ સનકાદિકના મન ક્યાં ખરાબ હતા? પર્વતભાઈ ને દાદા ખાચરના મન બહુ સારા હતા। મોટી બા લાડુબાના મન બહુ નિર્મળ હતા, પવિત્ર હતા, કેવળ ભગવાનમય હતા। એના મન સત્સંગી હતા, આપણું મન કુસંગી કુસંગનો પાસ લાગી ગયો. ભગવાનને યાદ નથી કરતું, બીજું યાદ કરે છે. ભગવાનને સંભાળતું નથી, બીજું સંભાળે. માણસને કોણ સાંભળે? જેની જરૂરિયાત હોય તે સાંભળે. શાકની જરૂર હોય શાક સાંભળે માણસને, રોટલીની જરૂર પડે તો રોટલી સાંભળે, દાળની જરૂર પડે તો દાળ સાંભળે. જે દિવસે ભગવાનની જરૂર પડશે તે દિવસે ભગવાન સાંભળશે. ભલા હમણાં જેની જરૂર જ નથી એને અટાણથી સંભાળીને શું કરવું? હમણાં અંતકાળ દેખાય તો તરત ભગવાનની સ્મૃતિ થાય કે પ્રભુ હવે તમારી જરૂર પડી. પણ અત્યારે તો ભગવાનની જરૂર જેવું કાંઈ લાગે છે. અત્યારે તો જરૂર છે સારા ધંધા પાણીની, હાલમાં જરૂર છે જરા આબરૂની, નામ કમાવું છે, પાંચમાં પૂછાવું છે, હાલમાં જરૂર છે રૂપિયાની, રૂપિયાની પૈસા જોઈએ, ગમે ત્યાંથી લાવો, રૂપિયાવાળા થવું છે. પહેલાં તો રૂપિયાવાળા થવું. હાલમાં જરૂર છે ખાવાની, જોવાની, અડવાની, ઊંઘવાની, સાંભળવાની, પંચ વિષયના સુખની, એટલે મન ત્યાં જ જાય ને. જે દિવસે ભગવાનની જરૂર ઊભી થશે તે દિવસે મન ભગવાન ગોતવા જશે. અત્યારે તો મન પંચ વિષય ગોતવામાં પડ્યું છે. સાંપ્રત એની જ જરૂર છે. મનુષ્ય દેહ ધારીને બેઠેલા આપણે બધાએ આ જિંદગી જીવવા માટે કેટલીક કેટલીક બાબતોની આવશ્યકતા છે. એ પૈકીની એક પરમેશ્વરની પણ આવશ્યકતા છે. પણ મનમાં તો એવું રહે છે કે પરમેશ્વરની તો અંતે અંતકાળે જરૂર પડે. હમણાં તો સારું મકાન, કપડાં, બૈરી, પતિ દેવ, છોકરા જોઈ, હરવા ફરવા ગાડી જોઈ, આ બધી અત્યારે જરૂર છે. એટલે મન બસ એને યાદ કર્યા કરે. મનને આવી ટેવ છે. ભગવાનની જે દિવસે ભૂખ લાગશે, પ્રાણ પ્યારા પ્રભુની જે દિવસે તરસ લાગશે, તે દિવસે મન એને ગોતવા નીકળશે. ક્યાં પ્રભુ મળે, ક્યાં ભગવાન મળે, ક્યાં મહારાજ છે, કેમ મળે, ક્યારે મળે, એની જરૂર નથી ને. આપણા દિલમાં એવું છે કે ભગવાનની જરૂર છે, પણ એ સાચું નથી, વાત ખોટી છે. કેમ જાણીએ વાત ખોટી છે? આપણે કામકાજમાંથી પરવારીને નવરા બેસીને ને કાંઈ કામ ન હોય ત્યારે જે સાંભળ્યા કરે એની જરૂર હોય. હવે કામકાજમાંથી પરવારી નવરા થાય એટલે કંઈ ભગવાનમાં જોડાઈ છીએ, ભગવાન સાંભળ્યા કરે છે. કામકાજ પતે, નવરા થાય એટલે ખાવાનું સાંભળે, એટલે રસાસ્વાદ નામનો વિષય, જોવાનું સાંભળે એટલે રૂપ નામનો વિષય, સ્પર્શ નામનો વિષય, ગંધ નામનો વિષય, શબ્દ નામનો વિષય, આવું બધું સાંભળે. કાં તો કાંઈક કરી નાખવાનો વિચાર થાય, આ કન્યા કે આ કન્યા આખાને, એટલે કરતા પણ એનો રાગ સાંભળે. આમાં પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય મૂર્તિ તો ક્યાં યાદ જ આવે છે. આમ ખબર છે કે અનંત કોટી બ્રહ્માંડનું કારણ સ્વામી નારાયણ છે, બધું એમાંથી થાય છે, યતો ઈમાની જાતાની ભૂતાની, બધું એમાંથી થાય ને બધું એમાં હમાય. જ્યાં સુધી આત્મા પરમાત્માના દિવ્યાનંદમાં ન જોડાય ત્યાં સુધી એને ક્યાંય શાંતિ ન થાય, ન થાય, ન થાય, એવી ઉપર ઉપર ખબર છે. પણ દિલમાં ઊંડે ઊંડે એવું રહે છે કે પંચવિષયમાંથી એ શાંતિ થાય, રૂપિયા હોય તો સુખી થાય, સારા સગા હોય તો ઠીક રહે, આબરૂ હોય તો કેવી મજા આવે, બધા બોલાવે એમાંય મજા આવે, એવું બધું મનમાં ખૂબ ઘૂંટાઈને પડ્યું છે. એટલે ઓલી વાત ખોટી થઈ જાય છે, ઉપર ઉપર જે ગોખી છે ને કે ભગવાન સિવાય ક્યાંય સુખ નથી ને શાંતિ નથી ને એવી બધી ગોખેલી વાત ખોટી પડી જાય છે. સમજાણો? એ ઉપર ઉપર વાત તો કેવી છે કે ઉપર ઉપર આ પાટિયા મેર્યા છે ને એને જેવી, ભલે મેલકરો 2 ફૂટની દિવાલ છે સિમેન્ટ કાંકરેટની, પાટિયા તો ઉપર ઉપર જ છે, અંદર અંદર તો બધું પાણન પથરાશ, ઉપર ઉપર પાટિયા છે. એમ ઉપર ઉપર આપણને ભગવાન પામવાની ઈચ્છા ને ભગવાનના સુખની જરા વાત ને એવું બધું, માય બધા થરના થર, ધનમાં સુખ બુદ્ધિ, સ્ત્રીમાં સુખ બુદ્ધિ, સ્ત્રીને પુરુષમાં સુખ બુદ્ધિ, છોકરામાં સુખ બુદ્ધિ, રૂપિયામાં, ઘરમાં, વિષયમાં, ભગવાનમાં સુખ બુદ્ધિ જ ક્યાં થઈ? એમાં સુખ મનાણું છે જ ક્યાં? જો સુખ મનાણું હોય તો મન ત્યાંનું ત્યાં રહે, મનને કોઈ દિવસ દુઃખ જોઈતું જ નથી, એને તો સુખ જ જોઈએ છે. સુખ મનાય તો મન તરત હળી કાઢીને ત્યાં જાય. બોલો, ભગવાન તો આપણો ઉદ્ધાર કરવા આ લોકમાં આવ્યા, પ્રભુના મનમાં એવું કે મારે બધાને મારી મૂર્તિમાં જોડી દેવાશ, સુખી કરી મૂકવાશ, માયામાં જોડાઈ ગયેલા જીવને મારામાં જોડવાશ. પણ જીવે સુખ માન્યું છે માયામાં, મહારાજમાં માન્યું નથી, એમાં તો ઉલટાનો એને મુજારો થાય છે કે એ કેમ થાય. ઘણા તો પૂછે છે કે અક્ષરધામમાં આમ હરવા ફરવા ખાવા પીવા ને એવું તેવું, કીધું ત્યાં કાંઈ ન હોય. નહીં નહીં તો ત્યાં શું હોય? બસ મૂર્તિ સામે જોઈ રહેવાનું, તક એમ નમ જોઈ જ રહેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. સારું, એ તો કેમ થાય, એ તો ન ફાવે કે એટલે મન મુજાય. ઘણા કહેશ કે પણ અક્ષરધામમાં જઈને કરવાનું હું લ્યો, એટલે ભગવાનના દર્શન કરવાના, પણ એકલા દર્શન જ, બીજું કાંઈ આમ નહીં કરવાનું. પણ આ બીજું છે શું કરવાનું? તો સારું, એ તો કેમ ભાવે? એમ ઘણા મુજાય છે, કારણ કે જીવને કાંઈક કરવું છે અને ભગવાન એમ કહે છે કે મારી સામું જોઈ રહ્યો, બીજું કાંઈ કરવાનું નથી, હું કરવા વાળો છું ને, તમે કોણ? હું બધું કરીશ, મને આપી દે બધું, અને તમે મારી સામે જોઈ રહ્યો, જોઈ રહ્યા થાય આપણાથી? ભગવાન જ અનંત કોટી બ્રહ્માંડ હાંકે છે, એણે જ ઉત્પન્ન કર્યા છે, બધી વાત સાચી છે. પણ આપણને એમ થાય છે કે મેં કંઈક કર્યું છે ને હું કંઈક કરું છું ને હું કંઈક કરીશ, અને ભગવાનને આવે છે દાંત કે આ તારો દાંડિયો પડ્યો નહીં મૂક, ત્યાં સુધી તું મારા દિવ્યાનંદમાં પહોંચવાનો નથી, કારણ કે કંઈક કરવા રહેવાનો, એટલે તારે કાર્યક્ષેત્ર જોઈ, દિવ્ય ચેતન ભૂમિકામાં કે મારી મૂર્તિમાં ક્યાં કાંઈ કરવાનું છે? થાય એમ જ નથી કાંઈ, ન્યા વિકારી ભૂમિ હોય ત્યાં કાંઈક ફેરફાર થાય. સમજાણું? તમને પૃથ્વી ખોદવાનું કોઈ કે તમે ખોદો, પણ કોઈ એમ કે 100 વીઘા આકાશ ખોદી નાખ, કેવી રીતે થાય? આકાશમાં હું ખોદવાનું, એમ અક્ષરધામ અને મહારાજની મૂર્તિમાં હું કરવાનું? લ્યા હા, એની હામ જોઈ રહેવાનું, બીજું કરવાનું ને, અને આને કરવાની ટેવ પડી ગઈ છે એટલે મેળ પડે નહીં. એટલે બહુ ભક્તિ કરે ને બહુ બળ કરે તો ઇન્દ્ર થઈને બે કાં વૈરાટ નારાયણ થાય, કાંઈ તો આઈ નહીં મોટો થાય, ભૂખા કાઢ નાખે. પણ ભગવાનના દિવ્યાનંદને અખંડ સંભારે નહીં અને મહારાજની મૂર્તિને અખંડ ધારે નહીં, કારણ કે એ કામ અઘરામ અઘરું થાય એવું નથી. એટલે માણા પછી બીજું અડખે પડખેનું કામ સંભાળી લે. જોવાના ભણનારા હારા મારો વિષય હોય પણ કઠણ પડે એટલે એ ન ભણી શકે એમ હોય, એટલે પછી અડખે પડખેનો થોડોક નબળો વિષય પછી સ્વીકારી લે. શું કરે? જોવાના જગતમાં એકાબીજીના વ્યવહાર ગોતવામાં હારા મારો મૃત્યુ અને હારા મારી કન્યા ગોતવાનો ટ્રાય મારે, પછી ન મળે પછી એથી થોડીક ઊણી ઊણો ગોતીને પછી સંસારમાં હવે જોડાય. શું કરે? એમ મહારાજની મૂર્તિનો અખંડ દિવ્યાનંદ પકડવો છે પણ એ ન પકડાય પછી શું કરે? પછી બીજું ચીજું જરાક પકડીને હો મારા ભાઈ જિંદગી કાઢે. પણ બોલ્યો જે મહામૂર્તિનો આનંદ એ મેળવવાનું કામ તો બહુ અઘરું છે. હજી તો એની વાત જ સાંભળવી ક્યાં ગમે છે? શાસ્ત્રમાં એવી એકધારી વાત કરે એ શાસ્ત્ર કોઈ નો વાંચે. એટલે મોટા મોટા આખ્યાન ને ચમત્કાર ને પરચા ને એવું બધું સાંભળે જીવને એમ થાય કે વાહ 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 કેવું પડે. ભારતમાનંદ સ્વામીએ વાતું લખીને એમાં છેલ્લે લખ્યું કે મેં પરચા નથી લખ્યા. કેમ? તો કે મહારાજ એકવાર કીધું તું પરચામ કોઈ સમજે છે જ ક્યાં? આ દુનિયા છે એ પરચો જ છે. નાના એવા વડના બીમાંથી મોટો જબર વડલો થાય એ પરચો નહીં, પાણીના એક બુંદમાંથી મનુષ્ય થાય એ પરચો નહીં. પરચો પરચો શું કરો છો? આમાં શું પરચો નથી? વડના એક પાંદડામાં કેટલી રેખાઓ છે એ જો જ ખબર પડે કે પરચો છે ને કાંઈ. કેટલી ચિત્ર વિચિત્ર સૃષ્ટિ રચી છે, એક એક વસ્તુ પરચો છે. બોલો શું આમાં પરચો નથી? આ શરીર છે એ તો પરચાનો ખજાનો છે. માણસ જન્મે ત્યાંથી આ હૃદય એક ધારું ધબકે છે એ નાનો પરચો છે. આંખે દેખાય જો ની કેવો પરચો છે? બધું પરચો છે. આમ શ્રીજી મહારાજ કહેતા ભગવાન શ્રી હરિની મૂર્તિ જ મેળવવા જેવી વસ્તુ છે. મુક્તાનંદ સ્વામીને તો એક દિવસ શું થઈ ગયું તે લખ્યું, પરચો ઈચ્છે અને પામર જાણવો. સ્વામીએ તો આવો લખી નહીં ગયું ને મહારાજની આગળ એ કોઈક પરચો માગે ને તે મહારાજ દાંત કાઢતા. સમજ્યા? એક પટેલે કીધું પરચો આપો તો માનની, મહારાજ કે પરચો તમારો બાવો આપશે. આવું છું બહુ, આ તો પ્રાથમિક વાત છે ને. અને હવે આનંદ બહુ આવે પરચાની વાતમાં. મારે કરવાની છે પરચાની જ વાત. પણ ભગવાન સ્વામિનારાયણમાં મન રાખવું એટલું શીખીએ તો પરચા તો બધા હાલતા થાય. પરચામાં કાંઈ નવાઈ જેવું છે નહીં. મહારાજમાં જે મન રાખે છે એ જે સંકલ્પ કરે એ ધરતી ઉપર ધડાધડ થાય. બ્રહ્મને જોવાને ઈચ્છે તો બ્રહ્મ દેખાય, આત્માને જોવા ઈચ્છે તો આત્મા દેખાય, માયાનું સ્વરૂપ જોવાને ઈચ્છે તો ધળ લઈને દેખાય, શૈમિની પુરી જોવાને ઈચ્છે તો એ દેખાય. અર્થાત અખંડ વૃત્તિ વાળો માણસ જે સંકલ્પ કરે એ થાય. એ બધા પરચા જ છે, કરવાનું કરવું નથી. અખંડ ભગવાન સંભાળવાની વાત જીવ ભૂલી ગયો છે. કેમ? જે પરમાત્માના પ્રભાવ તળે જીવ નથી, જીવ માયાથી પ્રભાવિત છે. એટલે માયાનું જ પ્રભુત્વ કરવા જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી જીવ સંકલ્પો કરે છે, ક્રિયા કરે છે, લલચાણ્યા કરે છે. કે જેટલી આ બ્રહ્માંડમાં માયા વધારે વધારે મારી થાય એવું મારે કરવું, માયાનું સ્વામિત્વ કરવું છે, અને શ્રીહરિનું દાસત્વ નહીં. વાત આમ છે. એટલે બિચારો જીવ ભટકે છે. ભગવાન શ્રી હરિ આપણને સારી એવી સદબુદ્ધિ આપે કે એક મહારાજની મૂર્તિ સિવાય કોઈ વસ્તુની ઈચ્છા ન રહે, કોઈ વસ્તુને પોતાની બનાવવાના સંકલ્પ ન થાય, કોઈ વસ્તુને પોતાની કરવાનો વિચાર જ ન આવે. ભગવાનની મૂર્તિ એ જ આપણી, બાકી આપણું કાંઈ હતું નહીં, છે નહીં, રાખવું નથી ને, મળે તોય આમ ધડમૂળમાંથી ઉડાડે તો કાંઈ ખારું થાય જીવનું, પણ આ કેમ મળી જાય, આ કેમ મળી જાય, આ મારા હાથમાં કેમ આવે, હજી આટલું મને મળે, હજી આટલું મને મળે, હું હજી આટલાનો સ્વામી ગણાવું, આટલું મારું ગણાય, એમાંથી જો કાંઈક ટળી જાય તો બિચારો ઢીલો થઈ જાય, કોક લઈ જાય, કોક કોકનું થઈ જાય, ખરેખરો મૂંઝાય. એની જ ઉપાધિ રહેશે ને એનો જ હરખ રહેશે. ભગવાન સાંભળે એનો હરખય નથી, ભગવાન બોલાય એનો શોકય નથી, અર્થાત ભગવાનનો મહિમા જ નથી. મહિમા નિરો માયાનો છે. અને ભગવાન ક્યાંથી સાંભળે? અને શ્રીજી મહારાજે તો એમ કીધું કે ભગવાનનો ભગત હોય એને તો એ જ ફિકર રહે કે મારે વ્યવહારિક કામ કેમ થાય, એનું તો મન ભગવાન વિના બીજે જાય જ નહીં. આવું મહારાજ બોલ્યા. માટે આપણે પણ કેવળ શ્રીજી મહારાજથી પ્રભાવિત રહીએ તો શ્રીજી મહારાજમાં મન રહે. જે વ્યક્તિ જેનાથી પ્રભાવિત થાય તે વ્યક્તિનું મન એમાં હરાઈ જાય છે. અને જો વધારે એનો કોન્ટેક રહે તો મન એમાં એવું ફસાઈ જાય કે એને કાઢતા યુગો થાય. એક શ્રીહરિના સ્વરૂપ સિવાય, શ્રીહરિના આનંદ સિવાય ક્યાંય મનને કોઈ વસ્તુ પ્રભાવિત ન કરી શકે એવું મન કેળવાય તારે અખંડ ભગવાનમાં રહેવાય. એવું થાય ત્યારે રહેવાય. આપણા ઉપર પ્રભાવ બહુ પડે છે, પંચવિશીનો પ્રભાવ બહુ પડે, સંપત્તિનો પ્રભાવ બહુ પડે છે. આપણે જ્યાં ત્યાં પ્રભાવિત થઈ જાય છે વારે વારે. અને મહારાજને જોઈને એવા પ્રભાવિત ક્યારેય થતા નથી કે જેવા માયાને જોઈને થઈએ છીએ. આ લોકનો માન મોટપને માયાને ધન સંપત્તિને સારું પંચવિશેનું સુખ મળે ને જે આપણને આનંદ થાય છે, ઉત્સાહ આવે છે, પ્રેમ આવે છે, હિલોળો ચડે છે ને ખેંચાઈ જવાય છે, એવું તો ભગવાન શ્રીહરિની મૂર્તિ પ્રત્યે ક્યારેય થયું નથી. અર્થાત મહારાજનો મહિમા સમજવાનો બહુ બાકી છે. કેટલા વર્ષે સમજાય ખબર નહીં. એવા શ્રી હરિ કે દિવસે સમજાશે કે મહારાજની મૂર્તિ મેલીને કાંઈ બીજો વિચાર જ ન આવે. ઊંઘતા ને હાલતા ને ખાતા ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિમય રહેવાય. હતા હો પર્વતભાઈ ને સતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બોલો કુંડળના રાયબામાં, કરિયાણાના મીણબાન, મોટીબાન, લાડુબાન, સમજ્યા સદાબાન, ગોરધન શેઠ, પર્વતભાઈ, ત્રણે અવસ્થા મૂર્તિવાળા, એવો એને ભગવાનનો મહિમા કે બીજી વાતમાં કાંઈ એને ગમે જ નહીં, બધું કોચા લાગે, નકામું લાગે, નાશવંતને દુઃખરૂપ લાગે. એવા ભક્તો બધા બોલો, રહી ન શકે એવી જે વસ્તુ ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજે સુખે મન વાળે નહીં, આવા ભક્તો આપણે એવા થાવું છે. પણ ઉપાય એક જ છે, એવા થાવું છે પણ ઉપાય થતો નથી. ઉપાય છે એક, શું? મહારાજનો અખંડ મહિમા વિચારવો. મહિમા વિચારવા જેવી કોઈ વાત નથી, મહિમા વાંચવા જેવી ને મહિમા બોલવા જેવી કોઈ કથા નથી. મહિમા આંખો વીંચીને મહારાજનો ચિંતવો, એના જેવું કોઈ ધ્યાન નથી. જેનું મન મહારાજના મહિમામાં રમમાણ રહે, એ માણસ દિવસે ન વધે એટલો રાતે વધે, ને રાતે ન વધે એટલો કલ્યાણને માર્ગે દિવસે આગળ વધે. પણ મહારાજના મહિમામાં મન રમમાણ રહે તો થાય, એમાં ડૂબેલું રહેવું જોઈએ. મહારાજ જ ગીમ્યા કરે, બસ ગમે એવો થાક લાગ્યો હોય, ગમે એવું અપમાન થયું હોય, ગમે એવો રોગ થયો હોય, પણ મહારાજની વાત આવે ત્યારે જાણે થાક જ નથી, અપમાન કોઈનું થયું જ નથી, રોગ બોગ છે જ નહીં, ઉમળકા સહિત વાત સાંભળે, વાત કરે. ભગવાનના ગુણ ગાતા, કીર્તન કરતા, ધૂન કરતા, કથા કરતા, ભગવાનની સેવા કરતા કોઈ દી આળા થાય નહીં, સહેજે મન મોળું પડે નહીં, થાક લાગે નહીં, કંટાળો નહીં. જાણે ભગવાનને અર્થે હું હુંઈ કરી નાખું ત્યારે મહિમા કહેવાય. અઘરું છે આ, ધીમે ધીમે થઈ જશે. સત્સંગમાં આવી પડ્યા છીએ એટલે મૂંઝાવા જેવું નથી. વાત અધર પડે છે તો પરચામ ભૈયા જઈ વાત કરો ને. આવ્યા આ બ્રહ્માંડમાં વાલો કરવા સૌનો ઉદ્ધાર, એ જે આવ્યા આ બ્રહ્માંડમાં પ્રભુ કરવા સૌનો ઉદ્ધાર. મહારાજે મંદિર કરાવ્યા, કરીને દયા અપા. મંદિર પ્રથા ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરી, ગામડે ગામડે મંદિર, સમજ્યા, ભાઈઓના અને ભાઈઓના મંદિર, હરિ મંદિર ને શિખરબદ્ધ મંદિર. આમ ભગવાને મંદિરની એક અલૌકિક પ્રથા ચાલુ કરી. એ જીરુડા મંદિરો બંધાવ્યા, અને વળી બાંધ્યા પોતાને હાથ. કઈક સંતો પાસે બંધાવ્યા, હરિભગત પાસે બંધાવ્યા, કઈક પોતે પોતાને હાથે બાંધ્યા માથે ઉભા રહી, અને એ ભાગ ઉપર ગેલે પાણા લીધા. અડતાલના મંદિરમાં મહારાજે માથે ઈટો લીધી, સેવાનો હવને મહિમા બતાવવા ભગવાને પોતે કામ કર્યું. તે મહારાજે પત્રો લીધો, તે સુરો ખાસે દોડ્યા, નહીં નહીં મહારાજ તમે નહીં, મને લેવા દો, હું લઉં. મહારાજ કે ઓછા પડ્યા લેવા હોય તો, હું જે ઝાલવા જાવ ન્યાજ બાજો છો, તમારે ભક્તિ હોય લ્યો ને, ઘણા પડ્યા છે, નો આપ્યો પથરો મહારાજે. આવી વાત છે, હરિભગતને મંદિરને અર્થે, સત્સંગને અર્થે સેવા કરતા શ્રીજીએ શીખવાડ્યું. હડતાલની ગોમજી ગળાતી હોય ને મહારાજ ખુરશી નાખીને બેહે, અને હું હાંકલા પડકારા સાથે તળાવમાંથી ધૂળ કાઢે. અદભુત વાત, દિવસે હરિભગતો ગાળે, રાતે દેવતાઓ ગાળે, અને ગઢડાના મંદિરનો પાયો તો ભૂતોએ ગાળ્યો, એનું મહારાજે કલ્યાણ કર્યું. તમે બધા અહીંયા કુંડળમાં પવિત્ર તીર્થધામમાં રાજદી સેવા કરો છો, તે તમારાય કલ્યાણ થઈ જવાના. સ્વામિનારાયણ તો બહુ મોટા પ્રભુ છે. ઓલી મેં જે વાત કરી ને હમણાં અગાઉ, એ તો અખંડ મૂર્તિ રાખીને અત્યારથી જ કલ્યાણમાં જીવવાની વાત હતી, પણ છેલ્લે તો કલ્યાણ હવ ના થાય, ભગવાનના આશરે કલ્યાણ થાય, ભગવાનને રાજી કરે મોક્ષ થાય. અને ભગવાનને દેવો હોય તો ક્યાં વાર છે, ને આપણે સાધને તો ક્યાં પાર આવે એમ છે. ઓલા સાધુ બિચારા ઉપવાસ કરી કરીને તૂટી ગયા, હુક લાકડી થઈ ગયા, પણ ચોમાસાનો દાડો ને સારંગપુરથી ગોપાલ સ્વામી ગઢડે જવું, આઠ ગૌ થાય, પાઘા ખાચર વગેરે ના પડી કે સ્વામી હવે આ ગારો ખૂનતા ક્યાં જવું, સ્વામી કે ગઢડે કામ છે જવું પડે એમ છે, નીકળી પડ્યા ગઢડે પગ્યા તો ઠાકીને ટૂંચ થઈ ગયા. પછી ઓલા સાધુએ સ્વામીને પગ દઈ બેખી રાત, સ્વામી ઠેકે થઈ ગયા, હવારે જાગ્યા તો સાધુ પગ દાબે, સ્વામી કે મહાપુરુષ ફેર આવ્યા, તો ના સ્વામી હાન નો તમે કઈ ના પાડી નહીં તો મેં પછી સેવા કરી. સ્વામી રાજી થઈ ગયા, સ્વામી માગો, તમે બહુ શ્રદ્ધા રાખીને સેવા કરી. ત્યારે કે સ્વામી જરાક મારે ઉપવાસ બહુ થાય છે. સ્વામી ખુશ થઈ ગયા, હવે નહીં થાય કે બોલો લ્યો. ઉર્ધ્વરે તો આ બ્રહ્મચારી થયા ધડાકામ. અરે ઓલા મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીને રાખડી બાંધીને કે ભટ્ટ બોલો શું આપું, તો સ્વામી બીજું કંઈક આપશો તો વપરાય જાય અને માયાનું આપશો તો પડ્યું રહે. માટે વાત કરું, ગુરુ છો મારા, બોલો ને ભટ્ટ, તો ગર્ભંગ છો શું, સમજાણું, બીજું કરવું નથી, પણ માય ક્યારેક ક્યારેક ઘાટ થાય છે. રામાનંદ સ્વામી કે આજથી નહીં થાય, પતી ગયું. શિક્ષાપત્રીમાં ભટ્ટનું નામ લખાણું ગુરુ પ્રતાપે, ત્યારે એણે જો મોટા સાધુએ કારણ શરીર ચપટી વગાડતા બાળ્યા, ત્યારે સર્વોપરી શ્રીહરિ ન બાળી શકે, તે આપણે બાળવા પડે. વાત એટલી જ છે, એને રાજી કરી દેવાય કાંઈક કરીને. સાધુએ પગ દાબીને રાજી કરી દીધા, ભટ્ટે રાખડી બાંધીને રાજી કર્યા. આપણે આમ કાંઈક સેવા કરીને કાંઈક એમની નજર તાણીશું, રાજી થઈ જાય તો બધું એની મેળે થઈ જાય. રાજી કરવામાં આળસું ન થવું, ને કુરાજી તો કરવા જ નહીં, એમાં તો હેરાન થવા સિવાય કાંઈ નથી. અજીરૂડા બંધાવ્યા મંદિરો, વળી બાંધ્યા પોતાને હાથ,
એમાં સંકટ આવતા, એમાં સંકટ આવતા, સર્વે ટાળ્યા રહીને સાથ. કાર્ય કરતા આ સત્સંગનું, દ્વેષીઓ પાડે હે વિઘન. કાર્ય કરતા આ સત્સંગનું, ઓલા દ્વેષીઓ પાડે વિઘન. હવે સરસ મજાની તમને વાત કરવી છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હતી અયોધ્યા પ્રસાદજી મહારાજની કે અમારી જન્મભૂમિ સપૈયામાં સરસ મજાનું શિખરબદ્ધ મંદિર
અને એમાં અમારી ઘનશ્યામ નામે મૂર્તિ પધરાવજો. ભગવાનની આજ્ઞા તો પાળવી પડે. અમદાવાદ દેશના આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ ભગવાન શ્રી હરિના વચનને યાદ કરી અને છપૈયામાં શિખરબદ્ધ મંદિર કરવા માટે નીકળ્યા. સાથે મોટા મોટા સંતો લીધા, એવા હરિભક્તો લીધા, અમુક પંડિત શાસ્ત્રી લીધા, પાળા કેટલા હારે લીધા, રસાલા સાથે ભાઈ હવા 300 માણા હારે, થોડું નહીં. એ મુકામે મુકામે મુકામ કરતા, ભગવાનનું ભજન કરતા, બધા રસાલા સાથે છપૈયા જાય છે. વચમાં ગ્વાલિયર શહેર આવ્યા. ગ્વાલિયર શહેરમાં આવી રસોઈ પાણી કર્યા, રાત રહેવાનો નિર્ધાર કર્યો છે. એમાં એક વાત બની ગઈ. અમદાવાદનો એક નાગર બ્રાહ્મણ ગ્વાલિયર શહેરના રાજાનો દિવાન થઈને ત્યાં રહેતો હતો. ગ્વાલિયરના રાજાનું દિવાન પણ એની પાસે, અને મૂળ અમદાવાદનો બ્રાહ્મણ. ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણનો ડંકો, અમદાવાદમાં સ્વામિનારાયણની ગાદી ને આચાર્ય ને બધું જાણે, પણ એને સત્સંગનો અવગુણ હતો, સત્સંગનો દ્વેષી. એને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણના અમદાવાદ દેશના ગાદીના આચાર્ય છપૈયા જઈશ, અહીંયા ગ્વાલિયરમાં રાત રહ્યાશ, તક આવીશ, મારા રાજાને કહી દરબારગઢમાં તેડાવું, સભા રખાવું, પંડિતોની સાથે ચર્ચા કરાવીને હરાવીને અપમાન કરાવું. બોલો, સભામાં અપમાન કરાવું? આવી મેલી મુરાદ લઈ રાજાને વાત કરી. કોઈ માણા કાંઈ કામ કરવા તૈયાર થાય ત્યારે એના દિલમાં આશય હોય, કાં કોકનું સન્માન કરવાનો આશય હોય અને કાં કોકનું અપમાન કરવાનો આશય હોય. આપણી દરેક ક્રિયાઓ એમ જ હોય. ખ્યાલ આવ્યો તમને? મૂળ વાત આમ છે, આપણા દિલમાં ભગવાનની શુદ્ધ ભક્તિ ન હોય એટલે ભગવાનને જ પ્રસન્ન કરવાને અર્થે સર્વ ક્રિયા ન થાય. એ બધું સમજી જવાનું. કાંઈક ને કાંઈક બીજા ભાવ હોય. આ દિવાનને કેવો ભાવ છે? રાજ્યમાં બોલાવીને સભા કરાવું, અપમાન કરાવું, તો આપણે કાંઈક ને કાંઈક ભાવ હશે જે કરીએ છીએ એની પાછળ. જો કેવળ શ્રી હરિનો ભાવ હોય તો વાલો મારો મળશે, જન્મ મરણ ટળશે, દુઃખના ડાળા વળશે અને અખંડ સુખિયા થશું. પ્રધાને રાજાને વાત કરી. રાજા કે કાંઈ વાંધો નહીં. રાજાએ સંધ્યા ટાણે કેટલાક પોતાના અમલદાર જાસૂદોને, જ્યાં આચાર્યોનો અને સંતોનો ઉતારો હતો ત્યાં એમને બોલાવવા માટે મોકલ્યા કે જાઓ એમને બોલાવી લાવો અને વાત કરો કે અમારી કચેરીમાં આવી અને અમારા રાજ્યના જે પંડિતો છે એમને તમે જીતો, શાસ્ત્ર ચર્ચા કરો તો તમે સાચા. એટલે ઓલા લોકો આવ્યા, આવીને આચાર્યને વાત કરી કે રાજાનું આવું કહેવું છે. આચાર્ય કહે, જુઓ રાજ કચેરીમાં અમે અજાણ્યા છીએ કે, અને વળી આ રાતનો વખત અને રાત્ય સભા કરવી એ ઠીક નહીં કે, માટે તમે રાજાને કહેજો કે આ બરોબર યોગ્ય લાગતું નથી. એટલે રાજાના માણસો ગયા પાછા, જઈને રાજાને વાત કરી કે આવો જવાબ આપ્યો કે રાજ કચેરીના અમે અજાણ્યા અને રાત્ય આવી બધી શાસ્ત્ર ચર્ચા કરવી ને એ બધી અમને ઠીક લાગતી નથી એમ કહે છે. રાજા કે તો થયું. ત્યાં પ્રધાન બોલ્યા, અરે મહારાજ આ તો બીન વાત કરે છે, આવડે ને એટલે આવી વાત કરે, માટે એમ જવા ન દેવાય. એટલે જાઓ પાછા ફરીને. એટલે બાપુને જ પડખેથી કોક પંપ મારવું જોઈએ. જાઓ કહો કે આવવું જ પડશે, અમારા રાજાનો આગ્રહ. કેટલાક જાસૂદો વળી આવ્યા, ઉતારે આવીને આચાર્યને કહે છે કે આવવું જ પડશે, માટે તમે જરૂર પધારો. ત્યારે આચાર્યને એમ થયું કે આ ઉપાધી આવી, એટલે તરત જ બધા સંતોને તેડાવ્યા. એમાં ઉત્તમાનંદ સ્વામી બહુ મહાન સંત હતા, આચાર્ય એમને ખાસ બોલાવ્યા. બીજા બધા સંતોય આવ્યા. આચાર્ય કે હે ઉત્તમાનંદ સ્વામી, મુશ્કેલી આવી છે. બે વાર આવ્યા રાજાના માણસો કે અમારે રાજસભામાં પધારો અને અમારા પંડિતોને જીતો અને તમારો દિગ્વિજય કરો, અને રાજ્યસભામાં આપણને બોલાવે છે અટાણે, તો કેમ કરીશું? ઉત્તમાનંદ સ્વામી કે મહારાજશ્રી, આપની ઈચ્છા હોય એમ કરો, એવું હા હા ચિંતા કરવાની જરૂર નથી. આચાર્ય મહારાજને આનંદ થઈ ગયો. પણ સ્વામી, આ રાજ્યસભાનું જો મહારાજ, આ દેશમાં રાજ્યસભા કરવાનો ચાલ છે એમ છે. ત્યારે આચાર્ય કે કાંઈ વાંધો નહીં સ્વામી, તો તમારે આમ જો થાવ બધા સાધુ તૈયાર, અને આ સેવકરામ શાસ્ત્રીને હારે લઈ જાઓ, શ્રીજી મહારાજ આપણો જય કરશે. કે આમ બોલ્યા. પછી તો ભાઈ ગાડીઓ જોડાવી, હે ઉત્તમાનંદ સ્વામી, બીજા બધા સાધુ સાથે સેવકરામ શાસ્ત્રી, કેટલાક રથ ગાડીઓ કર્યું બધું તૈયાર. એમ સાધુ બધા ગાડીમાં બેઠા, બ્રહ્મચારીઓ બેઠા, અને હારે જોરાજીને દેવાજીને વીરાજીને કુબેરસિંહજી આદિ 10 હથિયારબંધ પાળા તરવાલ ઢાલવાળા, અને ખોરજના કનુજીને લાલજી આદિ 60 ગરાશિયા હરિભગતો, પણ હથિયારબંધ જડબે સલાક હથિયાર બાંધી બધા હારે મોકલ્યા છે. અને એ બધો રસાલો આવ્યો મારા ભાઈ ગ્વાલિયરના રાજદરબારમાં. કચેરીમાં વ્યવસ્થા થઈ ગઈ છે, કેટલોક માણસો બધું આવી ગયું છે, સમજાણું 152 ભારે બ્રાહ્મણ વિદ્વાન પંડિતો બેહી ગયા છે. અને સભામાં બધો રસાલો પોગ્યો, હવના ગાદી જગ્યા આસનો પાઈ ગયા, સભા બેસી ગઈ. દિવાન મળો બ્રાહ્મણ અને હોશિયાર, આ 152 વિદ્વાનોને શીખવાડેલું પહેલેથી ને તૈયાર કરી દીધા, કે એમના આચાર્યને એકી સાથે તમારે બધાએ ધડાધડ પ્રશ્ન પૂછવા, મુંજાઈ જવા જોઈએ, ધાણી ફૂટે એમ પ્રશ્ન પૂછવાના. હું કરે જોઈ પછી દાંત કાઢીશું આપણે બધા, હે કરીશું. એ જ આનંદ ને, બીજો હું? મોરથી માળે શીખવી મૂકેલું. અને સ્વામી ઉત્તમાનંદજી મુખ્ય થઈ, આગેવાની લઈ, મેન ગાદી તકિયા ઉપર બેઠા, અને આમ સભા સામે નજર ફેરવી, અને ઓલ્યા બેઠા હતા ને 152 પંડિતો આમ જોઈ લીધું, એના મનમાં જોઈ લીધું, અંતરિયામી શક્તિવાળા, જાણ્યું કે આના મનમાં બધાએ આવો ઠરાવ કર્યો છે, કે ક્યારે ધડાધડ પ્રશ્ન પૂછવા એમ. આવી વાત બની ગઈ ભાઈ. સ્વામી ઉત્તમ આનંદ અંતરયામી રે, કર્યો ઠરાવ ગયા છે ત્યાં પામી રે. કહે પંડિતો સુણો મારી વાણી રે, તવ દિલની વાતો મેં જાણી રે. પંડિતો તમારા મનની વાતો હું જાણી ગયો છું. ઠરાવ પ્રમાણે પ્રશ્ન પૂછો રે, કરી સહુનો સાથે ખુલાસો રે. સુણી પંડિતો ચકિત થયા રે, બોલી શક્યા નહીં મૌન રહ્યા રે. પંડિતોને કીધું તમારા ઠરાવ પ્રમાણે પ્રશ્ન પૂછી નાખો, હું સૌનો એક હારે ખુલાસો કરી નાખું. પંડિતોના મનમાં એમ થયું સ્વામીએ તો ધડાકો માર્યો, પૂછો. વારે વારે સ્વામી કે એલા બેસી કેમ રહ્યા છો, પૂછો અમે ઉત્તર કરીએ. હે પણ બધા મૌન થઈ ગયા. એકાભીજીને સામું જોવામાં સ્વામીએ તો આગ્રહ કર્યો, પૂછો વાલ લગાડોમાં, પછી અમે પૂછીએ, તમારા ઠરાવ પ્રમાણે પૂછી નાખો. અને પછી પંડિતોને ભાઈ જોર આવ્યું અને પંડિતોએ પ્રશ્ન પૂછ્યા, ધાણી ફૂટે એમ એક પછી એક, એક પછી એક ઠરાવ પ્રમાણે અનુક્રમે. ઉત્તમાનંદ સ્વામી તો શાંતિથી મહારાજની મૂર્તિ સંભાળીને બેહી રહ્યા કે પૂછાઈ ગયા પ્રશ્ન 152 તો પૂછાઈ ગયા, તો કહે ઉત્તર સાંભળો. અને એવે ટાણે ભાઈ ભગવાન સ્વામિનારાયણ જ કામ કરે ને બીજાનું કામ છે. અને જેવી રીતે એણે પ્રશ્ન પૂછ્યા હતા ને ક્રમમાં, એવી રીતે અનુક્રમે એક એકના ઉત્તર આપ્યા, પહેલાંનો પહેલાં ને બીજાનો બીજી, ત્રીજાનો ત્રીજા નંબરે. ત્યારે પંડિતો દિગ્મૂઢ થઈ ગયા કે આવું દૈવત આપણે કોઈમાં જોયું નહીં, માથા નમી ગયા. અને એમ થયું કે ભાઈ ભાઈ. પછી સ્વામી કે હવે અમે એક પ્રશ્ન પૂછી, ત્યાં તો ધ્રુજ્યા મરી ગયા, આના પ્રશ્નનો ઉત્તર આપણે જ થાય પણ નાય પડાય નહીં. અને પછી સ્વામીએ એક જ પ્રશ્ન પૂછ્યો, એક ઉત્તર ન થયો. હા, અંદર અંદર માંડ્યા કહેવાય, દવે તમે બોલો, તો ત્રિવેદી તમે બોલો ને, હું તો દવે છું, તમે ત્રિવેદી છો. એટલે દવે એટલે બે વેદ ભણેલા, ત્રિવેદી એટલે ત્રણ વેદ ભણેલા. ત્રિવેદી કીધું ચતુર્વેદી ને કો જવાબ દે, તે કોઈને આવડ્યું નહીં. એકા બીજી હામું જોવે ને એકા બીજી ઠોહાવે. અને સંતો હરિભક્તો પાળાવો તો શાંતિથી મારા સંભાળે, અને સેવક રામ શાસ્ત્રી તો ફૂલ્યા હમાય નહીં. સમજ્યા? સભા સ્વામી હાકે ને સેવક રામ શાસ્ત્રી તો કે કા તો એમ ઉમંગ આવી જાય. સમજ્યા? પેલા તો બે લડાઈ થતી હતી ને, શસ્ત્ર લડાઈ ને શાસ્ત્ર લડાઈ, લગભગ બે કામ જ હાલતા હતા વધારે પડતા, એમાં દેશ ઊંચો નહોતો આવતો. હમણાં એ બધું બંધ થઈ ગયું થોડું, માણા ભણ્યું ને એટલે સમજ્યું કે આવું બધું કરે શું કામ છે. સમજે સમજા બાજે રસવાઈ દીર્ઘ બોલવામાં ફેર પડે ને ત્યાં બાયું ચડાવે, તસ્માત કરીને ઉભા રહે. સમજ્યા? અરે ભાઈ શું છે, સમજ્યા કે ન સમજ્યા, રસવૈક દીર્ઘ એમાં હું ટાઈમ બગાડો. અને આજની પ્રજા સમજી ગઈ છે કે ભાષા તો એક માધ્યમ છે, વાત સમજાણી એટલે હાલ્યું. મારા ભાઈ ખોટી માથા કોઈ હવે કોઈ નથી કરતું. પેલા તો આવો બધું બહુ જડ, બધા બહુ ઠરાવ બહુ બધા ઊંધા હવળા હોય તો સારું. હવે જો કે એમાં હું પણ એમ નાચનો બાઈ નાચનો કહે, જે હોય એ બધું હાલ્યું એમ, એ ખોટું છે. જરા સમજવું, કોઈ પંડિતો બોલી શક્યા નહીં એટલે ખબર પડી ગઈ કે અમે હાર્યા અને આ લોકો જીત્યા. અને સ્વામી ઉત્તમાનંદજીનો દબદબા ભેર દિગ્વિજય થયો અને સંતો જીત્યા. ભગવાન સ્વામિનારાયણની જય બોલાણી, પંડિતો ઝાંખા પડી ગયા. એટલામાં તો તરત જ શ્રીજી મહારાજે વાત જાણીને વિચાર કર્યો કે મારા સાધુ સભા જીત્યા, અને હવે ઝાજીવાર જો આ દરબાર ગઢમાં રહેશે તો દિવાન જરૂર કંઈક વિઘ્ન કરશે. હાઈરો જુગારી બમણો રમે, જવા દે નહીં એના દરબાર ગઢમાં, મહારાજ ચમક્યા. અને તરત જ શ્રીજી મહારાજ ઝરિયાની વસ્ત્રો પહેરી, હાથમાં નેતરની હોટી અને ઘોઘરીવાળી કનકની ચાખડી પહેરી અને પોતાના પુત્ર અયોધ્યા પ્રસાદને હારે લઈ અને બે શસ્ત્રધારી હથિયાર બંધો પાળા આગળ ને બે પાળા એવા ને એવા જડબે સલાક પાછળ ધડાધડ રાજદરબારની વચ્ચે આવ્યા. અને હૌ પ્રથમ એ નાગર બ્રાહ્મણ દિવાનને દર્શન પોતાનું મહા અલૌકિક રૂપે આપ્યું એ સમજી ગયો. હાલે લે, આ તો સ્વામિનારાયણ અને ઓલા એના આચાર્ય. એકદમ બોલ્યો, એકદમ બોલ્યો, અરે ઓ રાજન, જુઓ જુઓ, આ ઓલા ઝરિયાની વસ્ત્ર વાળા આવે છે ને એ સ્વામિનારાયણ પંડ્ય, સ્વામિનારાયણ પંડ્ય એમ. અને એની સમય પે પેલી વાણિયાશી પાક પહેરીને, એટલે વાણિયાશી એટલે વાણિયા જેવી પાગવાળા છે, એના દત્તપુત્ર અમદાવાદ ગાજીના આચાર્ય અયોધ્યા પ્રસાદજી બધાને સાંભળતા આમ બોલ્યો. ત્યાં તો તરત શ્રીજી મહારાજે રાજાને દર્શન આપ્યા. ઓલો ઉભો ઉભો દીવાન વિચાર કરે છે કે લ્યા આ સ્વામિનારાયણ એના આચાર્ય હતા ને, અટાણ સુધી આ સભા જીત્યા એના સાચું જીત્યા. ત્યાં તો ભગવાને રાજાને દર્શન દીધા. રાજા પોતે એકદમ સિંહાસનમાંથી ઉભો થઈ ગયો, હાથ જોડીને એમનામ મહારાજની સામે હેલો ગયો, એમનામ સીધે સીધો. ત્યાં ભગવાન સ્વામિનારાયણે શું કર્યું, મહારાજ ત્યાંથી તરત જ કચેરીને મેળે સીડ્યા અને હારે આચાર્યને પાળા. રાજાને એમ થયું કે આ તો મેળે ગયા, દર્શન કરવા માટે રાજા વાંય ગયો, ત્યાં તો મહારાજ અને આચાર્યને બધા મેળે જઈને અદ્રશ્ય થઈ ગયા. રાજા ફરી વાર આમ દર્શનની આશા એમ જોવે છે, ત્યાં કોઈ દીઠું નહીં. પછી રાજાને એમ થયું કે માળો આ તો કમાલ કહેવાય, આ ક્યાંથી ઉતરી ગયા, ક્યાંય ગયા એલા. પછી રાજા તત્કાળ મેળેથી નીચે ઉતર્યા, આવીને ઉત્તમાનંદ સ્વામીને હાથ જોડ્યા અને કહ્યું કે હે સાધુ મહારાજો, તમારા ભગવાન હમણે આવ્યા હતા અને એ આ કચેરીના મેળા ઉપર ગયા, અમે નજરે દેઠા. અરે બે શસ્ત્રવાળા પાળા હતા પણ મેળેથી ક્યાં ગયા એ ખબર ન રહી. હું આહે ગયો, બધું જોયું પણ કાંઈ જડ્યા નહીં હો, હા ક્યાંય ગયા એ ખબર ન રહી. આમ રાજા આમ થયા માટા મારે આખી સભા વિખાઈ ગઈ, બધા ઉઠા ઉઠી ગયા, બધા બધું હલ્લે ટલ્લે સડી ગયું, સમજ્યા. એટલે સ્વામી જાણી ગયા કે રાજાને મહારાજે દર્શન આપ્યા છે. એટલે તરત સ્વામી બોલ્યા, દરબાર સ્વામિનારાયણ તો સર્વેશ્વર છે, ભગવાન છે, સર્વે અવતારના કારણ છે, એ તો દર્શન દે, દેખાય ગમે ને દેખાય અને ગમે ને હમાઈને ગમે ને પ્રગટ થાય કે, એમની વાત જુદી છે. અને એવા ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર આવ્યા, એણે એકાંતિક ધર્મ થાપ્યો એમ કહીને કેટલીક ધર્મ સંબંધી જ્ઞાન સંબંધી વાતો કરી. રાજાના મનમાં આનંદ થયો કે આવી વાતો ક્યાંય સાંભળી નથી. તેહ સાંભળી દીવાન અને રાજા રે, સર્વે રાજી થયા સહ પ્રજા રે.
તેહ સાંભળી દીવાન અને રાજા રે, સર્વે રાજી થયા સહ પ્રજા રે.
આવ્યો શ્રીજી નો ઘણો જ ગુણ રે, સભા જીતી ગયા રે, પછી ઉતારા પર આવ્યા રે.
સ્વામી સભા જીતી ગયા રે, પછી ઉતારા પર આવ્યા રે.
દીવાનના ખોટા વિચારો ટળી ગયા, વેશ મટી ગયો, ગુણ આવી ગયો કે આ તો બધું અલૌકિક થયું, એટલે આ તો જબરી વાત છે, સ્વામી સાચા, એનો સંપ્રદાય સાચો, એના સાધુ સાચા. અને તરત જ બધું વિખાઈ ગયું, એટલે ઉત્તમાનંદ સ્વામી બધા સાધુ બીજા ત્રીજા વળી ગાડીઓમાં બેહીન શસ્ત્રવાળા પાળાન ગરાશિયાન ધબધબાટી બધા ઉતારા ભેગા થઈ ગયા.
એમ સ્વામી સભા જીતી ગયા રે, પછી ઉતારા પર આવ્યા રે.
સભા જીતી ગયા રે, પછી ઉતારા પર આવ્યા રે.
સર્વે સભાના વૃતાંતની વાત રે,
સર્વે સભાના વૃતાંતની વાત રે.
હે આવી આચાર્યને કરી સાક્ષાત રે, આચાર્યને કરી સાક્ષાત રે,
આચાર્યને કરી સાક્ષાત રે.
એ સુણી રાજી થયા સહુજન રે, કરી રક્ષા શ્રી જગ જીવન રે.
સુણી
આચાર્ય રાજી થયા, બધા રાજી થયા કે આ તો મહારાજે રક્ષા કરી બાપા.
જગ જીવન રે.
પ્રેમ રક્ષા કરે વાલો બહુ રે તેથી આનંદ માં રહે સહુરે
પ્રેમ રક્ષા કરે વાલો બહુ રે તેથી આનંદ માં રહે સહુરે
ઓ તેથી આનંદ માં રહે સહુરે ભગવાન પરચા જે રક્ષા કરે વિઘન ટાળે એટલે બધા આનંદમાં આનંદમાં ભજન કરે ને સેવા કરે ને હરિગુણ ગાય. ખુમારી નો પાર નહીં, દિવ્યતા નો પાર નહીં, મહિમા નો પાર નહીં, બોલો હેત નો પાર નહીં, એવી મજા દિવ્યતાઓ. આમ થયો હવે બધા ઉતારે આવીને હોઈ ગયા રાતે અને હવાર ભીડ્યો. તે હવારના પોરણમાં રાજાના જાસૂદ આવ્યા એટલે વળી આ હું આવ્યા પાછા એટલે આવીને કીધું કે તમે કયો ન્યા? હું પણ કયો ન્યા? ગાડા ઠલવવી શેના ગાડા? તો કે અમારા કોઠારમાંથી હવા 300 માણસ જમે એટલા પાકા સીધા ઘી ગોળ સોખા ઘીના હો ભાઈ કુંડા ગોળ ઘઉંના લોટ દળેલા મસાલા બસાલા ઓ હો ત્યાં તો ગાડીઓ આવ્યા હે. હા અને કે આ બીજો તો કે આ ઘોડા માટે રાજાએ જો ને હાચી માટે ઘોડા માટે ખોડ ને દાણ વગેરે સામાન મોકલ્યો આવવા દો કે છે બધું મોકલ્યું. પેલા થી એમ છું કે વળી આઈને ગ્વાલિયરમાં છીને વળી પાછું કઈક ઉપાધિ થાય નહીં. પેલા તો રાજા મહારાજાનું બધું કામ એવું, પાછું કોક વળી આવીને સડાવે થોડી ઉપાધિ થાય અને વિદેશની વાટ મુશ્કેલી થાય. પણ ભગવાન સ્વામિનારાયણ હરે તે બોલો પાકા સીધા આવ્યા રાજ દરબારમાંથી. તે બે દી સુધી મોકલ્યા, ખૂબ રસોઈઓ કરી આવીને પાકા સીધાની હો લાડવા બાડવા જમાડ્યા બરાબર બન્યા. અને ત્રીજે દિવસે તો સોનાની અંબાડી માથે બેસી રાજા પોતે ઉતારે મળવા આવ્યા ગ્વાલિયર શહેરની બજારમાં. એકલાની હો હારે ફોજદાર કેટલાય હથિયારબંધ સિપાહીઓ અને દિવાન પણ હારે. અને રાજા આવી અને નિર્માની છકો આચાર્યને પગે લાગ્યો ને વિનંતી કરી, બધા સાધુને હાથ જોડ્યા અને કહ્યું કે તમે આવા મહાન છો, અમારી જનતા આપના દર્શન કરે, અમારા ગામની બજારોમાં સંતો આપ બધા નીકળો, શોભાયાત્રા બને, શહેર પાવન થાય, લાભ આપો. કેશ વિનંતી કરી હાથી માથે તમારી નગર યાત્રા કાઢવી છે. આચાર્ય મહારાજે સંતોને પૂછ્યું કેમ કરીશું? તો થાવા દો ને, તારી શું આ બધું શ્રીજી મહારાજ કરે છે, આપણે જોવાનું છે. પછી તો ભાઈ આચાર્યને હાથી માથે બેહાડ્યા સંતોને હો, અને હે નગર યાત્રા નીકળી, ઢમઢમ ઢોલ વાગે ને સંતો કીર્તનો ગાય ને હરિભક્ત નાચે. અને સેવક રામ શાસ્ત્રી તો ભાઈ ફૂલ્યા સમાય નહીં, કારણ કે શાસ્ત્રાર્થમાં નંબર લાગેલો ને. એમ કરતા કરતા નગરમાં ફરી અને ગ્વાલિયર શહેરના રાજાની મહેલે આવ્યા. રાજાએ વિનંતી કરી કે હવે પધરામણી કરો, મૂળ પ્લાન આ હતો. અને પછી રાજમહેલમાં પધરામણી કરી અને રાજાએ ભાઈ ભારે ભારે વસ્ત્ર ઘરેણા ભેટ મૂકી પૂજા કરીને આરતી ઉતાર્યો અને પછી વિનંતી કરી કે હે મહારાજ એક પ્રશ્ન છે. એટલે પ્રશ્ન હું ઉડી તો કે પરમ દિવસે તમે શાસ્ત્રાર્થની સભા હાલતી હતી કચેરીમાં અને તમે આવ્યા હતા તમારા ભગવાન હરે તે અમને દર્શન આપી અને તમે ને સ્વામિનારાયણ ભગવાન બે મેળે સીડ્યા અને પછી તમે ત્યાંથી ક્યાંથી ઉતર્યા? કેશ સમજાણું, તમે ક્યાંથી ઉતરી ગયા? શું તમે ત્યાં જઈને અદૃશ્ય થઈ ગયા? તમે શું કર્યું? અને પેલા દિવ્ય પુરુષ ક્યાં ગયા? ઝરિયાની વાઘાવાળા સોનાની ચાખડી વાળા શું થયું એનું મને આશ્ચર્ય બહુ રહ્યા કરે છે. જઈ તમે કઈક વાત કરો. પછી આચાર્યને બોલવું હું ક્યાં અદ્રશ્ય થઈને ક્યાં ઉતર્યા આવે એમને ખબર નહીં. પછી સંતો એમ હામું જોયું ને સંતોને એમ થયું કે હવે આમાં આપણે બોલવું જોઈએ. સમજ્યા. એટલે સંતો એ વાત ઉપાડી લીધી, ઘણા એમ કે વૈશમાં બોલવું નહીં પણ છૂટક્યો ન હોય કોડા. પછી સંતો એ વાત ઉપાડ્યો સરસ.
પછી સંતો એવી વાત કરી રે, શ્રીજી મહારાજ છે સર્વોપરી રે.
પછી સંતો એવી વાત કરી રે, શ્રીજી મહારાજ છે સર્વોપરી રે.
સર્વે અવતાર ના અવતારી રે,
સર્વે અવતાર ના અવતારી રે.
પોતે આવ્યા હતા સુખકારી રે,
પોતે આવ્યા હતા સુખકારી રે.
એ દિવ્ય
દેહે આપ્યા દર્શન રે, તમે આવી ગયા છોરાજન રે.
દેહે આપ્યા દર્શન રે, તમે આવી ગયા છોરાજન રે.
મહા મહિમા છે પ્રભુજી તણો રે, કહ્યો ઘોડો ને માનજો ઘણો રે.
મહા મહિમા છે પ્રભુજી તણો રે, કહ્યો થોડો ને માનજો ઘણો રે.
હે કયો થોડો ને માનજો ઘણો રે,
કયો થોડો ને માનજો ઘણો રે.
એ સ્વામિનારાયણ ભગવાન હતા એમ કહીને મહારાજ નો મહિમા રેડી દીધો એમ. અને આચાર્ય મહારાજ તો કે આચાર્ય મહારાજ તો ઉતારે હતા, એ બધા દિવ્ય સ્વરૂપો ધરીને મહારાજ આવ્યા હતા અને ઉપર જઈને અદ્રશ થઈ ગયા. કે હી હાસુઓ ત્યાંથી ક્યાંય ઉતરાય એવું નથી. રાજા સાંભળી રાજી થઈ ગયો. આરે આવેલા ફોજદાર બોજદાર બધા ખુશ થઈ ગયા કે આવું તો ક્યાંય આપણે સાંભળ્યું નહીં, સમજાણું. અને એ બધા રાજાના દરબારમાં બેઠા છે, આનંદ ઉત્સવ બહુ થયો. અને એમાં છે તે આચાર્ય મહારાજા હામું જોયું, ગવૈયાવાની હામો આ બધા ભાઈ, કે જરાક ગાવણું થવા દો રાજ દરબારમાં, એટલે બધા માણસો ત્યાં સમજે. પછી તો ગવૈયા સાધુ વિષ્ણુદાસ ને ગવૈયા નંદકિશોર દાસ ને ગવૈયા હરિકૃષ્ણ દાસ, અને ભાઈ બધા ભેગા થઈને જવા દીધું ગાવણું. એવા કીર્તન ગાયા, આખી કચેરી ડોલી ઉઠ્યો. રાજા કે પણ બાકી જમાવટ છે, બધા બહુ રાજી થયા. અને એમાં પાસે વળી બીજો ડખો આવ્યો. હવે એક પંડિત મહાગર્વિષ્ઠ, અને તે દી સભામાં નહોતો આગલી દી. હવે આ બધું સાંભળીને એના મનમાં એમ થઈ ગયેલું, હું નહોતો એટલે સભા જીતી ગયા, બાકી હું હોત ને. હા નથી આ જગતમાં ઘણા બાધીને બધા વ્યાજે પછી વાંય આવીને પાણી પસાડે, હું નહોતો એટલે તું હતોની પહેલા ભાગી ગયો, સારું કર્યું તું નહોતો. અમે બધા બે બે ધોકા ખાઈને પછી ભાગ્યા, ત્યાં સુધી બાજ્યા કે હું નહોતો ને એટલે બધું જીતી ગયા. બાકી આ જુઓ એ આવ્યો બાયું ચડાવીને સભામાં, બોલો આજ હું સભા જીતી લઉં કે જાવા નો દો. આવીને સભામાં જે એન્ટ્રી મારી, આમ આચાર્યની હામું જોયું ને સંતોની હામું જોયું, ત્યાં તો શું થયું, તે આચાર્યનું ને સર્વે સંતોનું એવું દિવ્ય અલૌકિક સ્વરૂપ દેખાણું એને. અને શ્રીજી મહારાજ ચતુર્ભુજ રૂપે દેખાણા પંડિતજીને, અને પ્રશ્ન પૂછવાનું તૈયારી કરીને લાવ્યો તે તો બધું ભૂલી ગયો, પણ બે હાથ જોડીને આવી રીતે સ્તુતિ માંડ્યો કરવાઓ. સ્વામી નારાયણ તમે પ્રભુ રે, કોટી બ્રહ્માંડ ના છો વિભુરે.
સ્વામી નારાયણ તમે પ્રભુ રે, કોટી બ્રહ્માંડ ના છો વિભુરે.
હે મને વાત તે સત્ય જણાણી રે,
હે મને વાત તે સત્ય જણાણી રે.
હે મારો ગર્વ થઈ ગયો પાણી રે,
મારો ગર્વ થઈ ગયો પાણી રે.
આવા આચાર્ય મળે નહીં ક્યાંય રે, આવા સંતો નથી વિશ્વ માં રે.
આવા આચાર્ય મળે નહીં ક્યાંય રે, આવા સંતો નથી વિશ્વ માં રે.
કોણ જાણે પુણ્ય પામ્યો કેવું રે,
કોણ જાણે પુણ્ય પામ્યો કેવું રે.
દિવ્ય તમારું દર્શન થયું રે,
દિવ્ય થયું રે
તેવું મહા અલૌકિક ચરિત્ર રે જોયું આશ્ચર્યકારી પવિત્ર રે આમાં પંડિત સ્તુતિ કરે છે એવું દિવ્ય ચરિત્ર આખી સભાએ જોયું બધા પંડિતો બધા આશ્ચર્ય પામ્યા શાસ્ત્રી સર્વે આશ્ચર્ય પામી ગયા રે હાથ જોડી નમી ઉભા રહ્યા રે
શાસ્ત્રી સર્વે આશ્ચર્ય પામી ગયા રે હાથ જોડી નમી ઉભા રહ્યા રે
આવું છું મારા ભાઈ અરે આવી રીતે ગ્વાલિયરમાં શ્રીજીએ કરાવ્યો દિગ્વિજય વાત જાણી સૌ ભક્તો બોલે સહજાનંદ નો જય જય આનંદ થઈ ગયો અને પછી ત્યાંથી આવ્યા ઉતારે અને આનંદ નો નહી પાર આવ્યા કષ્ટ થી ઉગારિયા સાંગો પાંગ હરિયે પાર આમ વાત છે પછી બધાને આમ હા બેહી ગયો પછી વિચાર્યું કે હવે હાલો આગળ ત્યાંથી આગળ ચાલ્યા આવ્યા અયોધ્યાપુર સરજુ ગંગા ઉતરીને સૌ પહોંચ્યા છપૈયાપુર ફિરોજપુર ની હદમાં આંબા ના બગીચા માં ડેરા તંબુ રોપીને સહુ ઘણા માસ રહ્યા ત્યાં ફિરોજપુર ની હદમાં રહ્યા છપૈયામાં તો એ વખતે ખોરડા ઘર કઈ નહીં રહેલું છપૈયાના તિવારી ને પછી એક દી ભેગા કર્યા અને કહ્યું કે સમજો બાંધવા કઈક જમીન આપો તિવારી એ કઈ માને નહી કોઈ આજ પાડે નહી બે વીઘુ આપો જાજી નથી જોતી અયોધ્યા પ્રસાદ મહારાજ મોહાળિયા તિવારી ને કરગરે મહારાજ ના મોહાળિયા પણ એ કઈ તિવારી ગાંઠે નહી પછી તો આમનામ ઘણો સમય વ્યો ગયો પછી એક દી બધા તિવારી ને ભેગા કર્યા આચાર્ય મહારાજે અને રીસ લાવીને કીધું જરાક આંકરા વેણમાં તિવારીઓ અત્યારે બે વીઘા તમે જમીન મને આપતા નથી મંદિર બાંધવા નથી આપતા પરંતુ થોડા દિવસમાં છપૈયાની ચારે બાજુ પાંચ પાંચ ગાંવ સુધીના રાજા ઘનશ્યામ મહારાજને આશ્રિત થશે અને શ્રીહરિનું રાજ્ય સ્થપાશે ત્યારે તમારી ભૂલ તમને સમજાય કે એમ કહી જરા બધા તિવારી ઉપર રિસાઈને અયોધ્યા પ્રસાદજી મહારાજ આમ પાછા ચાલવાનો વિચાર કરે છે એવે ટાણે ઇન્દિરા માસીને ભગવાન સ્વામિનારાયણે એને ઘરે પ્રગટ થઈને દર્શન દીધું અયોધ્યા પરિષદની માસી ઇન્દિરા માસી જ્યાં ભગવાન સ્વામિનારાયણે જોયા ત્યાં તો ઇન્દિરાબેન તો રાજી રાજી થઈ ગયા ત્યાં તો મહારાજ રાજા આંખ્યું કાઢીને કહે છે તમે અયોધ્યા પ્રસાદજીને કેવા સમજો છો એ તો ઈશ્વરનો અવતાર છે ઈશ્વરનો અને તેની સાથે જે સંતો આવ્યા છે એ પણ એવા જ સમર્થ છે માટે સમજો કાંઈક જોઈએ એટલી પૃથ્વી એમને આપીને એમને રાજી કરો અહીંયા અમે એમને આજ્ઞા કરી જ મંદિર બાંધવાની અને અમારે અહીંયા રહેવું જ ત્યારે માસી હાથ જોડ્યા ને પગે લઈયા અને માસી કે ઘનશ્યામ બાબુ તમે નાના હતા ત્યારે વેણી માધવની સાથે રમતા રમતા ઘણી વખત મારા હાથનું તમે ઝીમ્યા છો તમે આવ્યા તે બહુ હાલ હું રસોઈ કરું કે મારા હાથનું જમતા જાઉં આમ મહારાજને વિનંતી કરી મહારાજ કે અમારે જમવું નથી જમીનનું શું છે ઇન્દિરા માસી કે મહારાજ આ મારી પાસે ખીજાઈને કે બોલીને શું કામ છે હું જમીન આપી એકવાની છું કહેવાનું હોય ત્યાં કરો ને મારા પતિને જરાક ચમત્કાર જણાવો એ સીધી રીતે માને એમ નથી હું જાણું ને એને તો થાય જમીનનો
પછી મહારાજે તો છે ને તરત ચમત્કાર દેખાડ્યો. વિરજા તરવાડીને ઉપાડી ઉપાડીને વાહામાં ત્રણ હોટી વળગાડી, ફડાક ફડાક ફડાક. માસી તો જોઈ જ રહ્યા, તો ટીપ્યો લ્યા અને આંકોટો માર્યો કે અજયા પ્રસાદજીને મારું મંદિર બાંધવા માટે જમીન કેમ નથી દેતા? અમારે અહીંયા નિવાસ કરીને રહેવું છે, માટે જમીન આપજો, એ માગે એટલી. એમ કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા, પણ હોટીના વળ રહી ગયા, છળ પડી ગયા ને વાહામાં, ભરોળ્યું ભરોળ્યું એ રહી ગયું. એવો જોઈ પ્રતાપ તિવારી રે, પામ્યો આશ્ચર્ય ને ભય ભારી રે. આશ્ચર્ય બી કઈ બહુ લાગી ગયો, જમીન નહીં આપું, ભૂકા કાઢી નાખજે. નિજ પુત્ર અયોધ્યા તિવારી રે, તેને સાથે લઈ ચાલ્યો તે વારી રે. પોતાનો દીકરો હતો અયોધ્યા તિવારી, એને હારે લીધો, હાલ લા તિવારી. એમ કહીને સીધા અયોધ્યા પ્રસાદજી મહારાજ માં ઉતારે આવ્યા. અતિ નિર્માની છકા પગે લાગ્યા, લળી લળી અને પછી સ્તુતિ કરી કે રાજી રેજો, માફ કરજો, તમે તો મોટા છો, આ તો તને હોટી પડી તે સમજણ પડી, માટે જોઈએ એટલી જગ્યા લઈ લો બાપા, અને અમારા ઉપર રાજી રહેજો. હો જો જો એક આયા એક આયા ત્રણે સોટીના સળ દેખાડી રે, અતિ નિર્માની થયા છે ત્રવાડી રે, કરી વાત શ્રી હરિ તણી રે, ચાર વીઘા આપી છે ધરણી રે. અયોધ્યા પ્રસાદ બે જ કહેતા, આ તો ચાર વીઘા આપી, લઈ જાઓ બાબા. એમ સંતો ને આચાર્યને રાજી કર્યા. આવી આશ્ચર્યકારી વાત અને પરચો સાંભળીને આચાર્ય અને સાધુને પણ આનંદ બહુ થયો. શું અદભુત કથા છે. આમ સહાય કરે શ્રી હરિ, ત્યારે મંદિર શકે સહુ કરી.
આમ સહાય કરે શ્રી હરિ, ત્યારે મંદિર શકે સહુ કરી.
આમ સહાય કરે શ્રી હરિ, ત્યારે મંદિર સહુ શકે કરી.
આમ સહાય કરે શ્રી હરિ, ત્યારે મંદિર સહુ શકે કરી.
નથી મંદિર બાંધવા સહેલા,
નથી મંદિર બાંધવા સહેલા,
તેમાં ઘણા વિઘ્ન છે રહે. શ્રીજી મહારાજ દયા કરે,
ત્યારે શ્રીજી મહારાજ દયા કરે,
પૂરા કરાવે પોતે સત્વરે. મંદિર પોતે દયા કરીને તત્કાળ પૂરા કરાવે. આમાં મંદિરના નિર્માણોના ઇતિહાસો છે ભાઈ. હજી મંદિર બનાવવા મહારાજે અતિશય કરી સહાય, મંદિર પ્રતાપે ભક્તજનો સુખે હરિ ગુણ ગાય. મંદિર તો મોટું ભજનનું આશ્રય સ્થાન છે, ભગવાનની ઉપાસનાના કેન્દ્ર છે. મંદિર એટલે શાંતિના ધામ, મંદિર એટલે આધ્યાત્મિક માર્ગની જીવતી જાગતી પાઠશાળા, મંદિર એટલે હવને આત્મીયતા કર્યાનું એક ઉત્તમ સ્થળ, મંદિર એટલે સંસ્કાર રૂપી ફૂલોને ખીલવવાનો બગીચો, મંદિર એટલે મળ ધોવાના વહેતા જાય ને નદીઓના નીર. મંદિર તો જોઈ બાપા. જી મંદિર પ્રતાપે ઉપાસના અખંડ રહે ધરા માય, મૂર્તિ ઉપાસના પ્રતાપે અનંત ના કલ્યાણ થાય, ધીરે માનંત ના મોક્ષ થાય. આવી સુંદર શ્રીજી મહારાજજીની પ્રસાદી ભૂત પુનિત પ્રથા મંદિરો કરવા, એમ સરસ છે વાતો. મંદિર કર્યાના ફળ એ બોસ, મંદિર કરાવે અને વૈકુંઠ મળે, એમાં મૂર્તિ થાપે અને ગોલોક મળે, મંદિર કરાવે મૂર્તિ થાપે અને આજીવિકા બાંધે, એને તો અક્ષરધામ મળે. લ્યો, મંદિરના પાયામાં એક પથરા નાખ્યા એને શ્રીજી મહારાજે અક્ષરધામ આપ્યા. કાંઈ નાની એવી વાતો નથી મંદિરની. અને મહારાજે કીધું, અમે ત્યાગનો પક્ષ જરા મોળો પાડ્યો અને મંદિર બંધાવ્યા, કેમ જે ઉપાસના રહેશે તો જીવના કલ્યાણ થાય. તે ઉપાસક હોય એને તો સેવામાં કેડ બાંધવી જોઈએ, તે ભાજી લાવવી જોઈએ, તરકારી લાવવા જોઈએ, સીજીવાડી કરવી જોઈએ, જમીનું ખરીદવી જોઈએ, પાળાન ધૂળે અહીંથી અહીં નાખવા જોઈએ, ટ્રેક્ટરો હાંકવા જોઈએ, તો બધું કરવું જોઈએ. ભક્તિ અમથી થાય, નવરા બેસે તો કાટ ચડે, જેમ પડ્યું લોઢું કાટ ખાઈ જાય અને વપરાતું ચળકે, એમ જે માણસ એવા સત્સંગ કરે એનો આત્મા શુદ્ધ થાય, ચમકે અને એ ચળકાટમાં ભગવાનના દર્શન થાય. અને સેવા કરે ને ભજન કરે ને એ તો છે ને કામ ક્રોધ લોભના કાટથી કટાઈ જાય અને વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય. માટે રાત દી હવે કામ કરવું, સેવા કરવી. શ્રીજી મહારાજ કહેતા, જે સેવા કરશે એને ભજનાનંદની ગોળી નહીં ખાવી પડે. ભજનાનંદની ગોળી સમજ્યા છે? મેં ભજનાનંદ સ્વામી વૈદ્યુ કરતા હતા ને, મને આજ પચ્યું નથી એટલે તરત ગોળી આપે, ફાકી આપે અને પછી કે થોડીક સેવા કરતા હોત પચે. એટલે મહારાજ કે જે સેવાના અંગ પાડે ને ભજનાનંદની ગોળી ન લીવડાય, બેઠા બેઠા પચે નહીં, આફરા સડે, ખવાઈ જાય જાજુ. મંદિરનો ખોરાક એટલે સાદુ દાળ ભાત શાક રોટલી હોય તો ગરીબ માણાના દિવાળીના મિષ્ટાન કરતા સારું હોય, એમાં ઘી તેલ જ એટલા આવે ચોખા. તાજગી ભર્યું બાપા, સરહદ ઉપરના લશ્કરને ન મળે આ દાળ શાક. બાજી મરવા ગયા હોય તોય બિચારા હુકા રોટલા ખાઈને બંદૂક ફોડે, ડુસુમ ડુસુમ શું કરે. આ તો શ્રીજી મહારાજનો પ્રતાપ, તે શ્રીજી મહારાજના થાળની પ્રસાદી મળે છે એટલે હારી મળે, બીજું કાંઈ નહીં. આ બધું ભગવાન સ્વામિનારાયણ કરી ગયા છે. માટે છે ને ખાઈને રોટલા બગાડવા નહીં, સેવા કરવી, ભગવાનને રાજી કરવા. શ્રીજી મહારાજને એમ થાય કે ના ના, બધા ભક્તો બહુ સારા છે, ખૂબ ભજન કરે છે, ખૂબ સેવા કરે છે. અને આ ઇન્ટરનેટમાં દેશ વિદેશમાં ગામડે ગામડે કથા સાંભળે એ બધાય ન્યાથી તમને આશીર્વાદના પાર્સલ મોકલે કે બહુ બધા સેવા કરે છે. અને મનમાં પસ્તાય કે હરિભગત કેટલી સેવા કરે છે, આપણે ત્યાં ઘરકામમાં પીડ્યા છીએ, આપણાથી કાંઈ થતું નથી, અને આ તો બધા કશનાર પણ થઈ ગયા. સંતો ભેળા રેસ, ભલે આખી જિંદગી ઘરના કામ કૂટ્યા પણ આ કટકો છીથરો વધ્યો આયુષનો એ તો વાપર્યો સદરસ્તે, એમ રાજી થાય બધા. હારું ભાળીને હવ રાજી થાય, ઘરનું હોય પરનું, અને મોળું ભાળીને હવ ને ન ગમે મોઢા મરડે, પારક્યું હોય ઘરનું, બગીચો કોકનો હોય તો આપણે વખાણીને બેસીએ સમજા, અને પાયખાનું આપણું હોય તો ત્યાં કાંઈ થોડો ઢોલિયો ઢળાઈશ કે આપણું છે ને બે હોય એમ, એમ સદગુણોના હવ વખાણ કરે. એમ તમે સારી સેવા કરશો, ભક્તિ કરશો તો હવના આશીર્વાદ મળશે. અને સહેજે સહેજે ભગવાનનું એટલું બધું આપણને આમ હેત થશે કે ભગવાન હેમ્બ્રિયા જ કરશે. મંદિર બનાવવા મહારાજે અતિ કરી સહાય, મંદિર પ્રતાપે ભક્તજનો સુખે હરિગુણ ગાય. લ્યો આ કુંડળમાં બાવળિયા કાઢીને આવું ધીકતું ધામ બનાવ્યું, મંદિર બનાવ્યું, તો આ બધી ભક્તિ ભજન ને સેવા ને સત્સંગ ને ભજન હોલ ને ભજન ભોજના લઈને શ્રીજી વાળી નદીના પાણી વહે, સંત સરોવર ને ભક્ત સરોવર ને આ શિબિરો ને બધો આનંદ છે. નહીં તે આ બાવળિયામાં હોળ્યું વાગે પગમાં, આ એવા તું છે ધોળે દિવસે મહાદેવ નો જડે એવો ભેંકાર કાંઠનો આ તો મોટો વાડો, એને બદલે થઈ ગયો ભજનનો અખાડો. હા પૂછો ડાયા બાપાને, કયો તો કરવું ઉભા, જોવો તમે અહીં ઉભવાની જગ્યા નહીં એટલે ઊભું ગોઠે નહીં એમ. મંદિર પ્રતાપે ઉપાસના અખંડ રહે ધરા માય, મૂર્તિ ઉપાસના પ્રતાપે અનંત ના કલ્યાણ થાય થાય થાય. અને પછી તો ભાઈ અયોધ્યા પ્રસાદજી મહારાજે બધા સંતો એ મળી અને છપૈયામાં ત્રણ શિખર નું જબરજસ્ત મંદિર નિર્માણ કર્યું. અને ભાઈ ભાઈ એ થતા થતા શ્રીજી મહારાજ ને અનેક વાર દર્શન દઈને સહાયતા કરવી પડી હતી. મંદિર તૈયાર થયું, પ્રતિષ્ઠાના દિવસ નક્કી થયા અને ધામ ધૂમથી વચલે ડેરે ધર્મ ભક્તિ સહિત શ્રીજી મહારાજે ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ આચાર્ય મહારાજે પધરાવી, ધામધૂમથી પ્રતિષ્ઠા થયો. અને એવે વખતે તો એમાં ગ્વાલિયરના લખનૌના કેટલાક ગામના હરિભક્ત બધા આવ્યા. અને ભાઈ પ્રતિષ્ઠાની વેળા અને એ સમયે લખનૌના વણિક વેણીરામભાઈને મનમાં ઘાટ થયો કે ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણે ભારે ભારે મોટા મોટા શિખરબંધ મંદિર આલે શાન કરોડો રૂપિયાને ખર્ચે બનાવ્યા, એમાં ક્યાંક લક્ષ્મીનારાયણ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ પધરાવ્યા, નરનારાયણ પધરાવ્યા, ગોપીનાથ પધરાવ્યા, રાધાકૃષ્ણ પધરાવ્યા, મદન મોહનજી પધરાવ્યા, રણછોડ તિકમરાય પધરાવ્યા, ક્યાંક સૂર્યનારાયણનું જોર હોય ને સૂર્યનારાયણ પધરાવ્યા, ક્યાંક સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા, હનુમાનજી ગણપતિ તો ખરા જ, કેમ કેમ તે દેશના તે જે પૂજ્ય દેવો ત્યાં જેનું બહુ માન હોય પરોક્ષમાં આ બધા ખૂબ જ મોટા ગણાય નરનારાયણ લક્ષ્મીનારાયણ, તો મહારાજે એમના સ્વરૂપો પધરાવ્યા. એની પાછળ મહારાજનો આશય એવો કે આ બધાય સંપ્રદાયના પરોક્ષના બધા આશ્રિતો એમ એ બાને મંદિરમાં આવે અને સંતોનો એમને યોગ થાય તો સાચી ઉપાસના સમજાય, અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના થાય તો જીવ સર્વોપરી એવું જે મોક્ષ ધામ અક્ષર આત્યંતિક કલ્યાણ એને પામે. આવા હેતુથી ત્યાં ત્યાં દેવો વધારે પ્રસિદ્ધ હતા તેમની મૂર્તિઓ ત્યાં ત્યાં પધરાવી, તેમ અહીંયા રામ લક્ષ્મણ વગેરેનો મહિમા બહુ છે. તો અહીંયા રામ લક્ષ્મણ વગેરેની મૂર્તિ અયોધ્યા પ્રસાદજી મહારાજ પધરાવે તો ઠીક કે છે. આમ વેણીરામભાઈ વાણિયા લખનૌના એને સંકલ્પ થયો. અયોધ્યા પ્રસાદજી મહારાજ અંતરિયામી પણ એ સંકલ્પ જાણી ગયા અને વેણીરામને બોલાવ્યા, બેહાડ્યા, ભાઈ વેણીરામ તો કે બોલો ને બાપજી, એક વાત કરવી છે તમને, તો કરો ને. જો કે એકવાર શ્રીજી મહારાજ ગઢડે હતા, અક્ષરવરડીમાં મહારાજ પોતાના ઢોલિયામાં પડ્યા હતા, એવે ટાણે હું મહારાજના દર્શન કરવા ગયો. પછી બાપજી, શ્રીજી મહારાજ સૂતા હતા, દાદો ખાચર અને પાર્ષદ ભગુજી બે હજુરિયા ઢોલિયા પાસે બેઠા હતા. હું ગયો, દંડવટ કર્યા, મહારાજને પગે લાગ્યો અને હું મહારાજનો ઢોલિયો ઝાલી અતિ ઉદાસ થઈને બેસી ગયો. મહારાજની નજર મારા ઉપર ગઈ, વેણીરામ તો બોલો ને બાપજી, મહારાજે મને એમ કીધું કે અયોધ્યા પ્રસાદજી કેમ ઉદાસ છો, ત્યારે મેં ઉદાસ ચહેરે મહારાજને કીધું કે હે પ્રભુ શું કરું, દાદા રોજ મને બહુ વઢે છે. દાદા એટલે રામ પ્રતાપજી, અયોધ્યા પ્રસાદજીના પિતાશ્રી, કે પિતાશ્રી મને રોજ બહુ વઢે છે અને એમ કહે છે કે સારો દેશ બધો રઘુવીરજીને આપ્યો અને તમને કાંઈ ન આપ્યું, કે એમ રોજ વઢીને મને નિત્ય રોવડાવે છે. અને આજ દિવસ સુધી મેં આ વાત તમને ક્યારેય કહી નથી, ન રહેવાનું તાર આજ કહી. એમ કહીને વેણીરામ હું અતિશય દિલગીર થઈ ગયો. ત્યાં તો શ્રીજી મહારાજ તત્કાળ બેઠા થઈ ગયા ટોલિયામાં અને મને કહે, હે અયોધ્યા પ્રસાદ, તમારે સમૃદ્ધ દેશનું કામ છે કે અમારું કામ છે? ત્યારે મેં નિર્માની થઈ કહ્યું, મહારાજ અમારે તો તમારું કામ છે. ત્યારે મહારાજ અતિ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા કે આજથી હું હવે બે રૂપે થાવ છું, એક રૂપે મંદિરોની મૂર્તિઓમાં રહીશ ને બીજે રૂપે હું તમારી પાસે રહીશ, કાંઈક અવશ્યનું કામ પડે ને ત્યારે મને સંભાળજો, હું સહાય કરીશ. અને સાંભળો, સાબરમતી ગંગામાં જળ ખૂટે તો તમારા ઘરમાં લક્ષ્મી ખૂટે. આમ મહારાજ બોલ્યા, આટલી આટલી શ્રીજી મહારાજની કૃપા બોલો. તો એ રામ પ્રતાપજી ભાઈ આમ રોડાવે છોકરાને, રોડાવાય
તમે એવું ન કરતા હો, છોકરાને ખોટા ઘસકાવીને દોડાવતા નહીં, ભગવાનની કૃપા છે કઈ ઓછું આપ્યું છે. ઘણા મા બાપને ટેવ આવી જ હોય, એ ભૂખે મરશો, માગી ખાતા તમારું પૂરું ન થાય, છોકરા દાંત કાઢે કે તમારી વખતમાં કાંઈ નહોતું, આ જે છે એ અમે જ કર્યું, શું કામ લવરી કરો, મંદિર જઈને માળા કરો. ડોહાના જીવ એવા ને, એમ છે એમ ત્યાં ટડકાવીને છોકરાને રોવડાવે. આ તો આદિ અનાદિ હાલ્યું આવે, નવું કાંઈ નથી. વેણીરામ તો કે બોલો મહારાજશ્રી. પછી વળી શ્રીજી મહારાજે મને એમ કહ્યું કે અયોધ્યા પ્રસાદજી, તમે સપૈયામાં સુંદર શિખરબદ્ધ મંદિર કરાવજો અને તેમાં ધર્મ ભક્તિની સાથે અમારી ઘનશ્યામ નામે મૂર્તિ પધરાવજો અને સાથે સેવામાં તમે રહેજો. એમાં સમજ્યા તમે? તમારી મૂર્તિ થાપજો. અને સાંભળો અયોધ્યા પ્રસાદજી, અમારા જન્મસ્થળે અક્ષરભુવન રૂપી રંગમોલ બંધાવજો. કેમ જે જેમ જેમ વર્ષો જશે એમ એમ અમારા જન્મ સ્થાનકનો મહિમા બ્રહ્માંડમાં બહુ વૃદ્ધિ પામશે, એમ મહારાજ અક્ષરવડીમ બોલેલા, એમ મને આજ્ઞા કરેલી, તેથી મેં આમ કર્યું છે. તમને ઘાટ થાય છે ને કે લાભ લખણ પધરાવે તો સારું, પણ મહારાજે મને કીધેલું કે મધ્ય ડેરામાં ધર્મ ભક્તિ સાથે ઘનશ્યામની મૂર્તિ પધરાવજો, અમારી ઘનશ્યામ નામની. આમ વાત કરી વેણીરામ વાત સાંભળીને રાજી થઈ ગયા. અતિ નિર્માનીપણે આચાર્યને પગે લાગ્યા.
આવા દયાળુ શ્રી ઘનશ્યામ કરે નિજ ભક્તના સર્વે કામ. પ્રભુ સહાય કરે તેની સદાય,
જો સોપાય પ્રભુ સદાય કરે તેની સહાય.
સાચા દિલથી જો સોપાય પ્રભુ સદાય કરે તેની સહાય.
સાચા દિલથી જો સોપાય સદાય કરે તેની સહાય,
હે વાલો સદાય કરે એની સહાય.
સાચા દિલથી પ્રભુના થવું પડે બસ એની
સહાય.
પ્રભુ અંતરની પ્રાર્થના સ્વીકારે,
પ્રભુ અંતરની પ્રાર્થના સ્વીકારે,
નિજ ભક્ત કરે અતિ પ્યાર,
નિજ ભક્ત કરે અતિ પ્યાર,
હરી રહે સદા તેની હજૂર,
હરી રહે સદા તેની હજૂર,
સાચા ભક્તથી પળ ન જાય દૂર,
સાચા ભક્તથી પળ ન જાય દૂર,
વાલો પળ ન જાય દૂર.
આમ ભગવાન શ્રી હરિને જો સાચા દિલથી સોંપાઈ અને પ્રાર્થના કરીએ તો પ્રભુ હારે રે 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 કામ કરે કરે ને કરે. ભગવાન સ્વામિનારાયણ બહુ દયાળુ પ્રભુ છે. અયોધ્યા પ્રસાદજીની વાત સાંભળીને વેણીરામને સંકલ્પ મટી ગયા, બહુ આનંદ થઈ ગયો. વળી પ્રતિષ્ઠાના સમયે પાછું એક બીજું દુઃખ આવ્યું. એમાં થયું એવું કે લખનૌ પરગણાના ગામ છત્રિકના, છત્રિક નામનું ગામ છે, ત્યાંના રામ દિનશા પોતે આવેલા, સમજ્યા, એનો દીકરો હતો બદ્રિક નામ એનું. હવે કુબેર સંઘનો ઘોડો પાવાનો એને વળી શોખ થઈ ગયો. તે કુબેર સંઘને કે તમારો ઘોડો હું મીનસાગરે પાયા, હું નાનો છોકરો પણ હવે કોણ જાણે ઉજમ સડી ગયો, હવે લાગે જા પાયા. તે ઘોડે સડી અને ઘોડો પાવા મીનસાગરે ગયો બદ્રિક બાળ, અને બીજા ઘોડા જઈને ઘોડો ચમક્યો ને ભીડક્યો ને ભાગ્યો. તો છોકરો માથેથી પડી ગયો, ભેગડામાં પગ ભરાઈ ગયો, અથડિંગ ધકડિંગ અથડાણો બહુ, ધરતી અને ઘોડાના પગે ભટકાય, એમાં આરામનું માથામાં વાગી ગયું અને છોકરો મરી ગયો. છોકરો મર્યો એ સમાચાર સાંભળાણા એટલે બધા હરિભક્તો સત્સંગીમાં હોપો પડી ગયો, બધા ઉદાસ થઈ ગયા. અંદર અંદર વાતો કરવા માંડ્યા, બહુ ખોટું થયું, બહુ ખોટું થયું, આવા સારા કામમાં વિઘન થયું, પ્રતિષ્ઠા જેવો આ પ્રસંગ અને આખો પ્રસંગ બગડ્યો. એટલે ભારી કરી વાતો અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે ઉતારે આવી. અયોધ્યા પ્રસાદજી નહીં, એમ થયું, ગજબ થઈ ગયો. લોકો વાતો કરશે, ટીકા કરશે, આબરૂ જાહે. અક્ષર ઓરડીમાં મહારાજે જે વચન કીધું છે યાદ આવ્યું કે અવશ્યનું કામ પડે ને તેથી તમે મને સંભાળજો. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રાર્થના કર્યો,
મારા પ્રાણ આધાર ઘન શ્યામ,
મારા પ્રાણ આધાર ઘન શ્યામ,
મહા ખોટું થયું છે આ કામ, પુત્ર મર્યો તે થયો નઠારું,
પુત્ર મર્યો તે થયો નઠારું,
તેને જીવાડવો તે કામ તમારું,
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 ને મારા પ્રાણનાથ,
દયા કરો ને મારા પ્રાણનાથ,
થયો ઉદાસી ભક્ત જન સાથ,
થયો ઉદાસી ભક્ત જન સાથ,
તેને જીવાડી આપો ને આનંદ, આવ્યા તત્કાળ પ્રભુ ભક્ત જન પ્રતિપાલ,
સુની વિનંતી આવ્યા તત્કાળ પ્રભુ ભક્ત જન પ્રતિપાલ,
હે સુની વિનંતી આવ્યા તત્કાળ પ્રભુ ભક્ત જન પ્રતિપાલ,
તત્કાળ પ્રભુ ભક્ત જન પ્રતિપાળ,
દઈ દર્શન બોલિયા માં,
દઈ દર્શન બોલિયા માં,
પુત્ર ચિંતા કરો છો તમે કેમ,
પુત્ર ચિંતા કરો છો તમે કેમ,
પુત્ર ચિંતા કરો છો તમે કેમ,
કઈ થવાનું નથી, ચિંતા કરો નહીં. અહીંથી બધા જાઓ મીન સરોવરે, એની પાસે જઈ અમારા નામની ધૂન કરાવો. બધા ભેગા થઈને જાઓ ધૂન કરાવો, બધું સારું થઈ જાય. અયોધ્યા પ્રસાદજી મહારાજને સંતો બધા નીકળ્યા, બિન સોરે છોકરો પડેલો લોહી લોહાણ, બધા શોકમાં માણસો. ત્યાં જઈને કીધું બધાને ધૂન કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન શરૂ કર્યો. એ થોડીક વાર ધૂન થઈ અને તરત જ બદરી આંખો ખોલી, આળસ મળીને બેઠો છું, સૌને દેખતા ઉભો થઈ આચાર્યને સંતોને પગે લાગ્યો અને પછી એમ બોલ્યો કે ધર્મદેવ ભક્તિ માતા રામ પ્રતાપભાઈ ઈશારામ અને ઘનશ્યામ મહારાજ આ પધાર્યા છે. બધા કે ક્યાં છે, તો કે તમારા રોહડામાં થાળ જમેશ, એમ વાત કરીને પછી છોકરો બધાને પગે લાગ્યો. આવો અદભુત પરચો થયો ભાઈ.
એ જી આવો મહાલૌકિક પ્રતાપ, જોઈ રાજી થયા સહુ આપ, તેના માતા પિતા રાજી થયા, સહુ જનના સંતાપ ટળી ગયા, એમ વાલો આપે છે આનંદ, સુખકારી સ્વામી સહજાનંદ, સુખકારી સ્વામી સહજાનંદ,
તેના મહિમાનો પાર ન આવે, નિગમ ને તીને તી કરી ગાવે, ઓ નિગમ ને તીને તી કરી ગાવે. આવું છે ભાઈ, આમાં ત્રણ શિખરો કરીને જયારે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો ત્યારે બીનું હતું, પણ સાલ 1900 ઉપર 7 છપૈયા પૂર્વ માહી પ્રખ્યાત સ્થાપ્યા અવધ પ્રસાદે વિચારી, આ હરિલામતમાં લખ્યું છે, વાસુદેવને કુંજ વિહારી આવી વિષની સાલ તે જ્યારે ત્રણ શિખર કરાવ્યા ત્યારે. 1907 સાલમાં સૌ પ્રથમ અયોધ્યા પ્રસાદજી મહારાજે વાસુદેવ દાદાને કુંજ વિહારી પધરાવેલા, અને પછી 1920 સાલ જ્યારે આવી ત્યારે ભવ્ય ત્રણ શિખરો વાળું મંદિર કરાવ્યું અને એમાં મૂર્તિઓ પધરાવી, કહે છે એના હું નામ કહું છું, વચલા ખંડમાં ધરી જેહ ધર્મ ભક્તિને ઘનશ્યામ દેહ. એટલે વચલા ડેરામાં ધર્મ ભક્તિ ઘનશ્યામને બાજુમાં અયોધ્યા પ્રસાદજીની મૂર્તિ પધરાવી, થાપી પોતાની મૂર્તિ તે પાસ જેમ હોય હરિ પાસે દાસ. એટલે મધ્ય ખંડમાં છપૈયાના મંદિરમાં 4 મૂર્તિઓ, ધર્મદેવ, ભક્તિ માતા, ઘનશ્યામ ને સેવક તરીકે અયોધ્યા પ્રસાદજી. થાપ્યા દક્ષિણ ખંડ મોજાર રેવતી બળદેવ ઉદાર, હરિ કૃષ્ણ સબી તેહ પાસ થાપી હૈયામાં ધારી ઉલ્લાસ.
અને દક્ષિણ બાજુનું જે ડેરું એમાં 3 મૂર્તિ થાપી, રેવતીજી, બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજ. ઉત્તરખંડ નો જે ગર્ભદ્વાર એની અંદર વાસુદેવ, રાધાજી અને કુંજ વિહારી એમ 3 થાપી, એટલે ઉત્તર દક્ષિણ માં 3, મધ્યમાં 4, એમ 10 મૂર્તિઓ થઈ. સંવત 1920 સાલમાં 3 શિખર વાળું મંદિર કરી 10 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મોટો ધામધૂમથી મહોત્સવ કરેલો,
હજારો બ્રાહ્મણ ને જમાડેલા, ભારે ભારે દાન દક્ષિણાઓ આપી છે, 10 દિવસ સુધી ભોજન, સમયાણો, ભજન, કથા, કીર્તન નો અખાડો હાલેલો. આ છપૈયા મંદિરનું નિર્માણ કામ મૂળીના મહાન સંત મહાપુરુષદાસજી સ્વામી વિશેષ તૈયાર કરતા તેદી, અને એમના શિષ્ય સાધુ મહાસમર્થ મૂળીના સંત હરિનારાયણદાસજી સ્વામી એ તેદી હારે રહેતા અને ઉત્સાહપૂર્વકથી સ્વામી સેવા કરતા. પણ એક વાત નોંધ્યા જેવી છે, એ મંદિર છપૈયાનું થતું ત્યારે ગુરુ સાથે હરિનારાયણદાસજી સ્વામી યુવાનીમાં સેવા કરતા કરતા એણે રચનાવત કંઠે કર્યા હતા. સેવા કરતા કરતા બોલો, આ બધાએ શીખવા જેવું છે. અહીંયા શિબિરની, શિજીવાડીની, આ તીર્થધામ કુંડલની સેવા કરતા કરતા કીર્તન ગાવા, ગોખવાન કંઠે કરવું, કલરવ સંભળાવો જોઈએ, મૂંગા મૂંગા હું સેવા કરવાની, આય કડિયું લખી લખીને સેવા કરવી. હરિનારાયણ સ્વામીને એકવાર મનમાં ખરેખર એવી ઈચ્છા થઈ ગઈ કે આમ કોઈ આઈ કે કોઈ આઈ કે, પણ ખરેખર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થાન ક્યાંય છે, આવો ભારે અંતરમાં પ્રબળ સંકલ્પ થઈ ગયો. સમજાયું? અને એમ થાય કે ખરેખર જન્મસ્થાન ક્યાંય છે. અને એકવાર હરિનારાયણ સ્વામીને સમાધિ અવસ્થા જેવું થઈ ગયો, હા, અને એમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને દિવ્ય મુક્તોએ સહિત આખી સભાના અલૌકિક દર્શન આપ્યા, અને એ સભામાંથી નિત્યાનંદ સ્વામી ઊભા થયા અને હરિનારાયણ સ્વામીનો હાથ ચાલ્યો કે સ્વામી સાધુરામ, તમને છપૈયામાં શ્રીજી મહારાજનું જન્મસ્થાન ક્યાંય છે એમ સંકલ્પ રહ્યા કરે છે ને, કે હા સ્વામી, તો કે આવો તમને બતાવી દઉં એ દિવ્ય સ્થાનક, હો એમ કહી નિત્યાનંદ સ્વામી તે સ્થળે લાવ્યા. અને તે સમયે શીતળ શાંત મહાતેજના સમૂહમાં એને બાલ ઘનશ્યામના દિવ્ય દર્શન થયા. પણ એવી અદ્ભુત મૂર્તિ, આનંદ આનંદ થઈ ગયો. અને એ મૂર્તિ ત્રણે અવસ્થામાં દેખતા જીવ્યા ત્યાં સુધી દેખાણી હરિનારાયણ સ્વામીને, બહુ મોટા સાધુ હતા. દિવ્ય ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શનથી આનંદ થઈ ગયો અને તરત જ સ્વામી સમાધિમાંથી જાગ્યા. અને જાગ્યા ને જોયું ને જે સ્થાનકે બેઠા હતા ને સ્વામી, એ સ્થાનકે મકાઈ વાવેલી હતી. તરત જ હરિનારાયણ સ્વામીએ તે મકાઈને વાઢીને કાઢી નાખી અને એ સ્થાનકમાં ઈંટોનો ઓટો કર્યો. અને જૂના સંતો આ જન્મસ્થાનના ઓટાને પુષ્પો ચડાવી પ્રદક્ષિણા ફરતા અને દિવ્ય દર્શનનું સુખ માણતા. હરિનારાયણ સ્વામીના સંકલ્પ તથા પ્રેરણાથી પછી અમદાવાદના સમર્થ સંત પુરાણી નંદકિશોરદાસજી સ્વામીએ છપૈયામાં જન્મસ્થાનકને વિશે ભવ્ય અક્ષરભુવનનું નિર્માણ કર્યું. એમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે તે ઓલ્યું મંદિરને આ અક્ષરભુવન રંગમોલ કહે છે. અને એમાં બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની સ્થાપના કરી. આજે પણ તે સ્થાનના દર્શન કરી લાખો મુમુક્ષુ જીવો ધન્યતા અનુભવે છે. પૂજ્ય હરિનારાયણ સ્વામીની આજ્ઞાથી જ પુરાણી નંદકિશોરદાસજી સ્વામીએ અનેક વિઘ્નોની વચ્ચે પણ અમદાવાદમાં પણ શિખરબંધ મંદિર કર્યું હતું. તેમાં પણ શ્રી હરિએ અનેક વાર દર્શન દઈને મદદ કરી હતી. આમ આ સંપ્રદાયનો વિકાસ થયો છે. આપણે પણ એ જ માર્ગે છીએ. આમ ભગવાનને રાજી કરીને અક્ષરધામમાં જાવું. કરે મંદિરો નિષ્કામ ભાવે, તેની વારે હરિ સદા આવે. દઈ દર્શન દુખડા કાપે, નિજ મૂર્તિનું મહા સુખ આપે. એવા દયાળુ શ્રી ઘનશ્યામ, પુરુષોત્તમ પૂરણ કામ, એને સેવો સદા શ્રદ્ધા લાવી, તો ખરેખરા જાશો ફાવી. ફાવી ગયા છે ને કેમ? રાજદી સેવા સત્સંગ હાલે છે. ખૂબ ખૂબ આનંદ થયો આજની રવિસભા તીર્થધામ કુંડળમાં. ખૂબ ભગવાનના પ્રચાર અને સત્સંગની દિવ્ય અલૌકિક વાતોથી પૂર્ણ કરી. હવે સર્વે સભાવાળાઓને જય સ્વામિનારાયણ કરી દઈશું. લો બધા રાજી થઈ જાઓ. બોલો સ્વામિનારાયણ ભગવાન.